सहजानंद स्वामी महाराज ने।
વાલાવાલા મહારાજને લઈ પૂજ્યપાદ ગુરુજી આપણી સભામાં પધાર્યા છે। શિક્ષાપદ્રી ભાષ્યની કથાના પૂજન માટે જે ભક્તોના નામ બોલાય તેઓ ઝડપથી પૂજન માટે પધારશે। અશોકભાઈ ખોડીદાસભાઈ પટેલ ભાવનગર, મહેન્દ્રભાઈ પ્રિન્સિપાલ વડોદરા, ભરતભાઈ મિસ્ત્રી અંકલેશ્વર, મુકેશભાઈ ભટ્ટ ચેન્નાઈ, શૈલેષભાઈ કાંતિલાલ ગાંધી પાદરા અને નિકેશભાઈ પટેલ હિંમતનગર। આ ભક્તો શિક્ષાપદ્રી ભાષ્યની કથાના પ્રારંભ માટે વાલાવાલા હરિકૃષ્ણ મહારાજ અને પૂજ્યપાદ ગુરુજીના પૂજન માટે સ્ટેજ પર પધારે। શ્રી વાસુદેવ વિમલામૃત ધામ નારાયણમ નરકતારણ નામ ધ્યેયમ શ્યામ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિધર્મતનય શરણમ પ્રપદ્યે શિક્ષાર્થમત્ર નિજ ભક્તિમતાં નરાણામ એકાંતધર્મમખિલં પરિશીલયંતમ અષ્ટાંગયોગકલનાશ્ચ મહાવ્રતાનિ ત્વાં ભક્તિધર્મતનય શરણમ પ્રપદ્યે। શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય।
વાલા ભક્તો, શ્રીજી મહારાજની આપણા પ્રત્યે આપેલી અણમોલ ભેટ એટલે શિક્ષાપત્રી, એના વિશે પૂજ્યપાદ ગુરુજી આપણને શિક્ષાપત્રી ભાષ્યની રોજે કથા સંભળાવી રહ્યા છે। તો આજે ફરી આપણે સૌ સાથે મળી વાલા ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને શિક્ષાપત્રી ભાષ્યની કથામાં અવગાહન કરાવે વાલા ગુરુજી।
વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનામ ભજન પૂજિતમ સુર નરોત્તમ રમદા ધર્મનંદન મહં વિચિંતન ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણાય નમો નમઃ। અક્ષરધામાધિપતય રાજાધિરાજાય નમો પરાત્પરાય સર્વાવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો। પરમ ધ્યેય મૂર્તિ શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ। સદાનંદાયિને આનંદ ઘન મૂર્તયે શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ। કઠિન તપકારિણે કાકી વનવાસીને કંદ ફૂલ પલાસીને અતિ કૃષ્ણ તનવે મહાદયાલવે બાલ મુનયે શ્રી નીલકંઠ વર્ણિ રાજાય નમો નમઃ। સાધુ પૂજકાય સાધુ સેવકાય સાધુ સંરક્ષકાય સાધુ પોષકાય સાધુ પ્રિયાય સાધુ હૃદયાય સાધુ જન યોગ શિક્ષકાય સાધુ જન મધ્યવાસાય શ્રી સરજદાસાય નમો નમઃ। બાલરૂપાય મંદમુખહાસાય અતિ કોમલાંગાય મહામનોહરાય માતૃભક્ત્યંક ગતાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ। અખંડ હરિરૂપ નિમગ્ના મહાસમર્થાય उभय देशाचार्यो परि विद्यमानाय सद्गुरुवर्य आदि गुरुवे श्री गोपालानंद मुनये नमो नमः। सत्संग मातृ हरि गुरु तुल्य श्री मुक्तानंद मुनये नमो नमः। सर्वोपरि निष्ठावते श्री गुणातीतानंद स्वामिने नमो नमः। पंडित प्रवर श्री नित्यानंद मुनये, कविवर हरि सखी श्री ब्रह्मानंद स्वामिने, विद्वद पिदास मूर्ति श्री सुखानंद मुनये नमो नमः। त्याग वैराग्य संपन्न श्री कृपानंद स्वामिने नमो नमः। सिद्धमूर्ति श्री शतानंद स्वामिने, स्वरूपानंद स्वामिने, स्नेहमूर्ति श्री सच्चिदानंद स्वामिने, सेवक मूर्ति श्री सिद्धानंद मुनये नमो नमः। समाधिनिष्ठ व्यापकानंद स्वामिने, विद्वद्वर्य योगानंद स्वामिने, बुद्धिमते श्री चैतन्यानंद स्वामिने, व्यवहार कुशल आनंदानंद मुनये नमो नमः। वचन सिद्ध भाई रामदास स्वामी ने, वैराग्य मूर्ति निष्कुलान स्वामी ने, प्रेम मूर्ति प्रेम सखी श्री प्रेमानंद स्वामी ने, वैराग्य मूर्ति श्री निष्कुलानंद मुनये, वचन मूर्ति श्री भायत्मानंद स्वामी ने नमो नमः। मम गुरु श्री राधा रमण स्वामी चरण कमलेभ्यो नमो नमः। सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रकट साधु हरि भक्तेभ्यो नमो नमः। विक्रम संवत 2071 कार्तिक सुद त्रीज रविवार तारीख 26 ऑक्टोबर 2014। वाला भक्तों, श्री स्वामीनारायण मंदिर कुंडलधाम द्वारा आयोजित श्री स्वामीनारायण सत्संग शिबिर 23 मी नो आज छठो दिवस अने बपोर पछीना सेशनों आरंभ थाय छे। शिक्षापत्रीनी कथा में आपने प्रवेश करीशुं। 83मो श्लोक आपने विचारी रह्या छे। कर्तव्य द्वारिका मुख्य तीर्थयात्रा यथाविधि आ 83मा श्लोकनी पहली आज्ञा छे। એના ઉપર આપણે આગળ વિચારી રહ્યા છીએ। તીર્થમાં કઈ રીતે વર્તવું, તીર્થમાં કઈ રીતે વર્તવું, આ પ્રશ્નનો ઉત્તર અથવા તો આ ટોપિક ઉપર આપણે શિક્ષાપત્રીના શ્લોકમાંથી સમજવાનો પ્રયાસ કરીશું। યથાવિધિ અર્થાત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વર્તવું, તીર્થમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વર્તવું, તીર્થમાંથી કાંઈક નિયમ લઈને નીકળવું, તીર્થમાં સગવડ ન શોધવી, તપનો વિચાર રાખી અગવડ વેઠવી। અત્યારે આપણે બધાય તીર્થ ક્ષેત્ર તીર્થભૂમિ કુંડળધામમાં આ શિબિરના ભીડામાં બધા આવ્યા છીએ। થોડી ઘણી અગવડ સગવડ આપણે બધાએ વેઠી લેવી જોઈએ તપનો વિચાર રાખીને। તીર્થમાં પવિત્ર રહેવું, તીર્થમાં કામબુદ્ધિથી કામિક દૃષ્ટિથી સ્ત્રીઓ સામે જોવું નહીં, તીર્થમાં બ્રહ્મચર્ય પાળવું, તીર્થમાં હાથ પગ મન વગેરે ઇન્દ્રિયોનો સંયમ રાખવો, તીર્થમાં જૂઠું બોલવું નહીં, તીર્થમાં ચોરી કરવી નહીં વગેરે વગેરે નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ। તીર્થમાં પારકું અન્ન ખાવું નહીં, તે શિક્ષાપત્રીમાં જ 151મા શ્લોકમાં આવશે। વિશેષ ત્યાં વર્ણન કરશું. વળી શક્તિ હોય તો વાહનમાં નહીં પણ ચાલીને તીર્થયાત્રા કરવા જાઉં. તીર્થમાં તપ વ્રત વગેરે પણ શારીરિક બળ અનુસારે અવશ્ય કરવું. શક્ય હોય તો તીર્થે જઈએ ત્યાં ઉપવાસ કરવો, કંઈક વ્રત કરવું, તીર્થમાં મુંડન કરાવવું. કોઈનો અભાવ અવગુણ લેવો નહીં. અન્ય પાપ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું. કેમ જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ એમ શાસ્ત્રો કહે છે. સત્સંગે જીવનના બીજા પ્રકરણના 40મા અધ્યાયના 28મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ પોતે એમ કહે છે કે કૃતમ તીર્થેશ્વ અલ્પમતિ યત પુણ્યમ તદ વિવર્ધતે તથેવ પાપ કર્માપી વૃદ્ધિ માપનોતિ દેહીનામ. કૃતમ તીર્થેશુ અલ્પમ અપી યત પુણ્યમ તદ વિવર્ધતે. તીર્થમાં આપણે નાનું એવું પુણ્ય કર્યું હોય, દાન કર્યું હોય, ભજન કર્યું હોય તો એ ખૂબ મોટું ફળ આપે છે. ટીકાકારો એવું કહે છે કે દિવસે દિવસે હજાર ગણું વધારે ફળ આપે છે. એવી જ રીતે મનુષ્યએ અલ્પ માત્ર કરેલું પાપ, તીર્થમાં થોડુંક પાપ કરો, થોડીક ચોરી કરો, થોડીક કુદૃષ્ટિ કરો, જરીક ખોટું બોલો તો પણ દિવસે દિવસે હજાર ગણું વૃદ્ધિ પામે છે, ખતરનાક નીવડે છે. તીર્થે કૃતાનામ પાપાનામ પ્રાચિત તેન શોધનમ ન જાયતે અતઃ અત્ર ભક્તાઃ સ્થાતવ્યમ નિયમે હૈ સહ. તીર્થક્ષેત્રમાં જઈને જે પાપ કરવામાં આવે છે તે પાપની ધર્મગ્રંથોમાં કહેલા પ્રાચિત વગેરેથી પણ શુદ્ધિ નથી થતી. તેથી આવા તીર્થક્ષેત્રમાં કહેલા કરેલા જે કંઈ નિયમો છે એ નિયમોમાં સાવધાન રહેવું, સાવધાન રહીને વર્તવું, વરના તીર્થક્ષેત્રમાં કરેલા પાપોનો વિનાશ પ્રાયચિતથી ન થતો હોવાથી એની પીડા જ ભોગવવાની રહે છે, દુઃખી જ થવાનું રહે છે, તેને ભોગવે જ પારી પડાય છે. શારીરમ નિયમમ પ્રાહુઃ બ્રાહ્મણા માનુષમ વ્રતમ મનોવિશુદ્ધિમ દૈવમ ચ દ્વયમ રક્ષેત તુ તીર્થકૃત. સુનિયે, યાત્રિકોએ કેટલી વાતનું અનુસંધાન રાખવું. ઉપવાસાદિથી શરીર તથા ઇન્દ્રિયોને નિયમમાં રાખવા. તેને વિદ્વાન વિપ્રોએ માનુષ વ્રત કહેલું છે અને મનની વિશુદ્ધિ કહેતા મનને વિષયમાંથી પાછું વાળી ભગવાનની મૂર્તિમાં રાખવું તેને દેવવ્રત વિદ્વાનોએ કહ્યું છે. માટે તીર્થયાત્રા કરનારા યાત્રિકોએ આ બંને વ્રતનું યથાર્થ રક્ષણ કરવું જોઈએ. માનુષ વ્રતનું અને દેવવ્રતનું, બંને વ્રતનું યાત્રિકોએ વ્યવસ્થિત પાલન કરવું જોઈએ, રક્ષણ કરવું જોઈએ. શરીર અને ઇન્દ્રિયોને ઉપવાસ વગેરે તપથી નિયમમાં રાખવા એ માનુષ વ્રત, અને વિષયમાંથી મનને પાછું વાળીને અખંડ ભગવાનના સ્વરૂપમાં રાખવું એ દેવવ્રત છે. આ બંને વ્રત કરવા જ યાત્રા કાઢવી જોઈએ. આ બંને વ્રતનો ભંગ કરવો યાત્રિક થઈને તે બિલકુલ ખોટું છે. એવી યાત્રાનું કોઈ ફળ નથી મળતું, ઉલટાનું પાપ મળે છે, એમ રખડી ન નીકળવું. આજે યાત્રાને બાને બહુ પાપ થાય છે. માણસો હવે ભગવાનની ભક્તિ વધારવા કે કોઈ સંતનો સમાગમ કરવા કે તીર્થે જઈને પાપ ધોવા જ માટે યાત્રા કરતા હોય એવું નથી. આજકાલ તો રોડ રસ્તા સારા થઈ ગયા, વાહન વગેરેની સગવડતાઓ ખૂબ ઉપલબ્ધ છે, એટલે કાંઈક ફરેરો મારવા, થોડાક દિવસો ટૂંકા કરવા, થોડુંક જીવન ચેન્જિંગ કરવા, રખડવા યાત્રાના બાને આ નીકળી પડ્યા રજાઓના દિવસોમાં. કોઈ વિધિ પાળવી નથી, કોઈ શ્રદ્ધાય છે નહીં, ઉલટાના તીર્થયાત્રામાં જઈને ખાણી પીણી ભોગ વિલાસ આ તે કરીને પાપ લઈને પાછા આવે છે. બોલો, જે લોકો તીર્થમાં પાપ મૂક્યા હોય છે એ જ પાપને આ લોકો ઘરે લઈ જાય છે પોતાના. યાત્રા કરનારાઓ ખાસ ધ્યાન દે, તીર્થક્ષેત્રમાં બધા જ માણસો આવીને પોતપોતાના પાપો નાખી જાય છે. આપણે જ્યારે તીર્થક્ષેત્રમાં આવીએ ત્યારે કોક જે નાખી ગયો હોય પાપ, એ ઉલટાનું આપણને ચોંટી જાય ને આપણા ઘરે ન આવે, એની આપણે બહુ તકેદારી રાખવી જોઈએ. આપણા પાપ તો કદાચ આપણે તીર્થમાં છોડીએ નહીં, પણ કોકના વળગાડીને ઘરે લાવીએ કેટલી મોટી ઉપાધિ. આપણે પાપ આપણા છોડવાના જ તીર્થમાં, એના બદલે કોક છોડી ગયું હોય એને ગલે લગાવીને ચલ મેરે ઘેર, આવી યાત્રા કરીને શું કામ છે ભાઈ? યાત્રા જો વિધિ પરસ્પર થતી હોય તો કરવી, નહીતર પાકિસ્તાનમાં એક આંટો મારી આવો રખડવાનું મન થાય તારે. કાશ્મીરમાં યા તો, પણ તીર્થયાત્રા કરવા નીકળવું અને તીર્થયાત્રાની વિધિ એકેય પાળવી નહીં, એકેય નિયમ પાળવો નહીં. તમે જેવા ઘરેથી યાત્રિક થઈને નીકળો એટલે બહુ ઝાઝા કાયદાઓ અને નિયમો તમને લાગુ પડી જાય છે. જ્યાં સુધી તમે યાત્રિક કહેવાઓ ત્યાં સુધી એ બધા નિયમોને તમારે પાળવા જોઈએ, નહીતર ક્યારેય યાત્રિક થવું નહીં. ફરેરા મારું રહેવું, ફરેરો મારી આવો, અને કોઈ તીર્થ તો લેવું જ નહીં. પૃથ્વીમાં રખડવાની બહુ જગ્યા છે, રેઢિયાની જેમ ત્યાં જઈને રખડવું કુટુંબ હારે લઈને અથવા જેને લઈ જવા હોય એને, એવા તો બહુ ટૂરમાં નીકળે છે. યુરોપની ટૂર ને ફલાણી ટૂર ને ફલાણું, હારી પેટ રખડે ખાય પીવે ન કરવાના કરે ને પછી પૈસા હોય એટલે વાપરીને ઘરે આવે. એમાં એક ફાયદો, ક્યાંય તીર્થમાંથી પાપ તો વળગાડીને ઘરે ન લાવે, કેમ જે તીર્થમાં ગયા જ નથી ને. આપણે લોકો તીર્થમાં જઈએ છીએ અને જાણે યુરોપની ટૂરમાં ગયા હોય એમ જીવીએ છીએ. કેટલું બધું ખોટું કરીએ છીએ. ભલા માણસ, કા તમે ચોખ્ખા યાત્રિક થાવ અને કા ચોખ્ખા રખડપટ્ટીવાળા થાવ. યાત્રા અને રખડપટ્ટી બે ભેગું ગોઠવો છો ને એનું તમને કોઈ ફળ તો નથી, પણ ઉલટાનું ઝાઝું પાપ મળે છે. યો લુબ્ધ પિશુનઃ કુરો દાંભિકો વિષય આત્મકઃ સર્વતીર્થેષ્વપિ સ્નાતઃ પાપો મલિન એવ સહ. જે યાત્રિક ધનમાં લોભ રાખે છે, બહુ પૈસા જેને વાલા છે, વળી ચાડી ચુગલી વાળો છે, ચાડી ચુગલી કરી પોતાનું ખળપણું પ્રગટ કર્યા જ કરે છે, વળી પાછો ક્રૂર વર્તન વાળો છે, જ્યાં ત્યાં ક્રૂરતા કરે છે, યાત્રાએ જાય ત્યાં ખરેખરો ઝઘડે, કેમ મને આવી સગવડ આપો નહીં, કેમ મને અહીં ઉતારો આપો નહીં, કેમ મને આ રૂમમાં રહેવા દો નહીં, કેમ મને અહીં ડાઇનિંગ હોલમાં જમાડો નહીં, કેમ અમારી સાથે આમ વર્તન કરો છો, અહીં હું ફોન કરીશ ને અહીં હું ફોન કરીશ, આચાર્ય મહારાજને ફોન કરું છું, શું તમારા મનમાં સમજો છો, એવો ઝઘડે એવો ઝઘડે. આવું ક્રૂરપણું કરે છે મનુષ્યને છેતરવા માટે. યાત્રિક થઈને દંભ કરે છે તથા જેનું મન યાત્રાળુનું મન વિષયાશક્તિમાં ચકચૂર હોય છે તેવા યાત્રાળુઓ એવા મનુષ્યો સર્વ તીર્થમાં સ્નાન કરે છતાં પણ પાપના મળથી રહિત થતા નથી. ઉલટાનો એને વધારે પાપનો મળ વળગે છે. હેમાદ્રીમાં કહ્યું છે, યસ્મિન ક્ષેત્રે ચ યો દેવઃ પ્રસિદ્ધસ્તસ્ય શક્તિતઃ મહાપૂજાલ્પ પૂજા વા કર્તવ્યા વા ફલાર્પણમ સંતર્પણીયા વિપ્રાચ્ચ સદ્ભીર ભોજ્યૈ સદક્ષિણૈ વૈષ્ણવાઃ પૂજનીયાઃ ચ દાનમ દેયમ ગવાદી ચ. અર્થાત તેમજ જે ક્ષેત્રમાં જે પ્રધાન દેવ હોય, જે જગ્યાએ આપણે યાત્રા કરવા ગયા તે ધામમાં તે તીર્થક્ષેત્રમાં જે દેવ પધરાવેલા હોય મુખ્ય તેની પોતાની શક્તિ પ્રમાણે મહાપૂજા કે અલ્પ પૂજા કરવી કરાવવી જોઈએ, તેને ફલાદી અર્પણ કરવા જોઈએ અને ત્યાં રહેતા સારા બ્રાહ્મણોને સારા ભોજન તથા દક્ષિણા આપી તૃપ્ત કરવા જોઈએ તથા ભગવાનના સંતો ભક્તની પૂજા કરવી, એમને જમાડવા, ગાયો દીનું દાન કરવું જોઈએ, તેમજ તીર્થનો મહિમા શું છે વગેરે જાણવું જોઈએ, તેને યથાવિધિ યાત્રા કરી કહેવાય. આ પ્રમાણે જો યાત્રા કરવાની તેવડ ના હોય તો યાત્રામાં નીકળવું જ નહીં. શ્રીહરિએ પણ તીર્થયાત્રા કરી હતી. ભગવાન સ્વામિનારાયણે 7 વર્ષ સુધી તીર્થયાત્રા કરી હતી. કેવી કરી હતી? એને તીર્થયાત્રા કહેવાય. મોટા સંતો ખૂબ મહિમાથી તીર્થયાત્રા કરે છે, લેખ લખ્યા હોય તો એને વાંચે વંચાવે છે, સાથે હોય એને સમજાવે છે, કોઈક માહિતી ખૂટતી હોય તો સ્થાનિક વ્યક્તિઓને માહિતી પૂછી લે છે અને સાથેના ભક્તોને પણ તે સ્થાનનો, તીર્થનો, દેવનો મહિમા સમજાવે છે. ભાવથી દંડવટ કરે છે, દર્શન કરે છે, પ્રદક્ષિણા ફરે છે. આવી રીતે સંતો તીર્થયાત્રા કરતા હોય છે. જ્યારે અમુક યાત્રાળુ હતો બહુ મોટી નુકસાની કરે છે કમાણીને બદલે. હવે દ્વારિકા વગેરે તીર્થયાત્રાએ અમારા સત્સંગીએ જાવું એવી જે ભગવાનની આજ્ઞા છે તેની મર્યાદા કહું છું કે યથાશક્તિ ઇતિ. સતાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિએ શ્લોકમાં જે યથાશક્તિ શબ્દ વાપર્યો છે એને લઈને હવે એની વ્યાખ્યા આરંભી. બહુ તીર્થયાત્રા ચરણા સમર્થેન દ્વારિકા યાત્રા માત્રમપિ કર્તવ્યમ ઇત્યર્થઃ. અર્થાત બહુ જાજી તીર્થયાત્રા આચરવામાં અસમર્થ હોય તો તેમણે દ્વારકા તીર્થ માત્રની તો યાત્રા કરવી, એટલું તો કરવું. જેઓને પ્રગટ ભગવાન યા એવા પ્રગટ સંત મળ્યા હોય તેમણે એમનો વિશેષ સમાગમ રૂપ જ યાત્રા કરવી. લ્યો, સારા ડાયા સંતો એમ કહે છે કે જેમને પ્રગટ ભગવાન મળી ગયા હોય યા તો એવા પ્રગટ સંત મળી ગયા હોય તો હવે એણે દુનિયા આખીમાં યાત્રા માટે રખડાપટ્ટી કરવી નહીં, એમણે એમનો વિશેષ સમાગમ કરવો, તે રૂપ જ તીર્થયાત્રા કર્યા કરવી. ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું એવું તીર્થક્ષેત્ર, નૈમિક્ષાન ક્ષેત્ર જ્યાં હોય કે મોટા પુરુષ રહેતા હોય ત્યાં. આના ઉપર અક્ષર પુરુષદાસજી સ્વામીએ એક સરસ મજાની વાત એની પુસ્તિકામાં લખી છે, એ આપને સંભળાવું છું. ગામ અગતરાયના પર્વતભાઈ વગેરેની છે. અગતરાયના સર્વે પટેલિયાઓ એકવાર ભેગા થયા કે આપણે 68 તીર્થની યાત્રાએ જવું છે. ઘણા વખતથી આપણે યાત્રાએ જવાનો વિચાર છે પણ કંઈક મોળું વર આવે ને કંઈક વિઘન આવે ને કંઈ મેળ પડતો નથી. આ ફેરે બધી સાનુકૂળતા છે તો આપણે જવું. બધા ભેળા મળીને પ્રયાણ કરીને તીર્થયાત્રા કરવા ચાલ્યા. એ વખતે પર્વતભાઈનો દીકરો જે મેઘજીભાઈ હતો ને એણે આ બધી વાત જાણી કે ગામના પટેલિયાઓ તીર્થયાત્રા કરવા જાય છે તો હું એના ભેગો જાઉં. એટલે એણે ઘરે આવીને એના પિતાને કહ્યું કે પાપા, મારે આ પટેલિયા યાત્રાએ જાય છે તે ભેગા 68 તીર્થયાત્રા કરવા જવું છે. ત્યારે એના બાપ પર્વતભાઈ બોલ્યા કે બેટા, 68 તીર્થ તો આપણે ઘેર આવે છે માટે જવું રહેવા દે, પણ ઘર કી મુરગી દાલ બરોબર, ઘરમાં ભગત અને ગામને પાદર તીરથ એનો લગભગ મહિમા ન હોય, પર્વતભાઈના છોકરાને પર્વતભાઈનો મહિમા નહીં, સ્વામિનારાયણ ભગવાનને ખરો, સંતોને ખરો, બહાર આખા સત્સંગમાં ખરો પણ ઘરમાં નહીં, આ એક સંસારની વિચિત્રતા છે અને સત્સંગમાં આ વિચિત્રતા છે, મોટા સંતો હોય એનો મહિમા આખા સંપ્રદાયના બધા સંતો ભક્તો નો હોય, પણ ઘણા કે એના નજીકના ચેલા વગેરે ને અભાવ અવગુણ કઈક હોય ને મહિમા જ ન હોય એ બી અનુભવાય છે. કાંઈક ગમે તે વ્યવહાર પ્રસંગે આ તે રીતે મનનું ધાર્યું ન કરવા દેતા હોય, એમાં આટિયું પડી ગયું હોય, મહિમા ઘટી ગયો હોય, એવો ડખો થયો હોય. ભરવતભાઈ આટલું તો બોલી ગયા કે 68 તીરસ તો બેટા આપણા ઘરે આવે છે, માટે જવું રહેવા દે. પણ મેઘજીત કે મારે જવું જ છે, એના બાપનું માન્યું નહીં કે બાપા મારે તો યાત્રાએ જવું જ છે. ત્યારે પર્વતભાઈ એટલું બોલ્યા કે જો તારે જવું જ હોય તો ભલે જા, પણ ગોપાલ સ્વામી પીપલાણામ છે ત્યાં દર્શન કરતો જાજે. ઘારું સ્વામીને પગે લાગતો જાય. પછી પટલિયા ભેગા ભળ્યો અને સર્વે સંઘ ચાલ્યો, એ સર્વે પીપલાણે ગયા. સર્વે પટલિયા પીપલાણે નદીએ બેઠા ને મેઘજી સ્વામીના દર્શન કરવા માટે ગામમાં ગયો. જૈન સ્વામીને મળ્યો, સ્વામીના દર્શન કર્યા, સ્વામીને પગે લાગ્યો. ત્યારે સ્વામીએ કહ્યું કે મેઘજી શું છે ભાઈ, ક્યાં જાઓ છો? ત્યારે બોલ્યો જે હું 68 તીરસ કરવા જાઉં છું સ્વામી, આમ એક ગૌરવ હોય. પછી સ્વામી કહે એમ એકજી 68 તીરસ તો તારા ગામમાં છે, તું કઈ જગ્યાએ જાશ? મેઘજી વિચારે ચડ્યો કે મારા બાપ એમ કહેતા 68 તીરસ આપણે ઘરે આવે છે અને સ્વામી એમ કહે છે 68 તીરસ તારા ગામમાં છે. સ્વામી કે મેઘજી અમે સ્નાન કરવા જવું છે, તે ચાલ ચાલ અમે તારી ભેગા આવી હાલ અમારે સ્નાન કરવું. લ્યો એમ કરીને મેઘજીને ઉપાડ્યો. પછી આવ્યા બધા નદીએ, ત્યાં તો મેઘજીને સ્વામીનું શરીર પૃથ્વીથી 1.5 હાથ અધ્ધર દેખાણું, ને તે સમયે નદીમાંથી 68 તીર્થ નીકળી સ્વામીના ચરણે આળોટવા માંડ્યા, ને ચરણ ચાટતા ચાટતા સ્તુતિ કરવા લાગ્યા. તે સ્તુતિ કરતા જાય, ચરણનો સ્પર્શ કરતા જાય, ચરણ ચાટતા જાય, એમ ઘણી વાર તીર્થોએ ગોપાલ સ્વામીના ચરણ ચાટ્યાની સ્તુતિ કરી. પછી સર્વે તીર્થ ગોપાલ સ્વામીના ચરણને વિશે લીન થયા. આવું મેઘજીએ પોતાની આંખે જોયું ત્યારે એને ગોપાલ સ્વામીનો મહિમા સમજાણો કે ઓ હો 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 હો, દુનિયા આખી આ તીર્થયાત્રામાં કેટલો ખર્ચો કરે, કેટલું ટ્રાવેલિંગ કરે, કેટલું જોખમ ખેડે, કેટલા કેટલા સમય ફાળવી, ક્યાં ક્યાં રખડે, એ બધા તીર્થો આ સ્વામીના ચરણમાં આળોટે, ચરણ ચાટે, સ્પર્શ કરતા જાય, ચરણમાં લીન થાય. 68 તીર્થ સંતને ચરણે, યમુના ગંગા રે વારે, આનંદ મંગલ કરું આરતી, જય જય સદગુરુ દેવારે. મહિમા થયો ને પછી દંડવટ કર્યા. પેલા ગામમાં ગયો ત્યારે દંડવટ ન કર્યા, જઈને ઉભો રહ્યો કે હું જાત્રાએ જાઉં. હવે સ્વામીને દંડવટ કર્યા અને પછી બહુ જ સ્તુતિ કરી, રોતો જાય ને સ્તુતિ કરતો જાય. મેઘજીનું મગજ ખુલી ગયું. પછી સ્વામીએ કહ્યું મેઘજી તું તીર્થે જાશો પણ તારા બાપના ચરણમાં એ સર્વે તીર્થ રહ્યા. કે મારા બાપાના ચરણમાં? હા હા, તારા બાપના ચરણમાં એ રહ્યા બધા તીર્થ. કેમ? જે તારા પિતા મહારાજની મૂર્તિને ત્રણે અવસ્થામાં ધારી રહ્યા છે, માટે તું તીર્થે જવું રહેવા દે, રહેવા દે. કે ત્યારે મેઘજી કહે સ્વામી મને મારા બાપના ચરણોમાં તીર્થ દેખાશે? ત્યારે સ્વામી કહે હા ચાલ મારી સાથે. સ્વામીએ વળી અને અરે ઉપાડ્યો. પછી મેઘજી સ્વામી સાથે ત્યાંથી પાછો ઘરે આવ્યો. ઓલ્યા બધા રાહ જોઈને બેઠા હતા અગતરાયના પટેલી આવો કે મેઘો તો ભાગી ગયો. ઓલ્યા જાવા દો ને બધા, સ્વામીને એની હરખા ન હાલે. હાલો હાલો આપણે યાત્રાએ ભજ ગોવિંદમ કરીને એ તો બધા ઉપડ્યા. મેઘજી સ્વામી સાથે ત્યાંથી પાછો ઘરે આવ્યો. તે જ્યાં અગતરાયને પાદર નદી છે ત્યાં પહોંચ્યા, ત્યાં પર્વતભાઈ બરોબર નાવા આવતા હતા, એમને જોયા, પરંતુ તેમનું શરીર નદીને કાંઠે પૃથ્વીથી દોઢ હાથ અધ્ધર દેખાણું મેઘજીને, ને તે સમયે નદીમાંથી 68 તીર્થ નિસરી પર્વતભાઈના પગમાં આલોટવા માંડ્યા અને સ્તુતિ કરતા જાય ને સ્પર્શ કરતા જાય. એવી રીતે કરતા કરતા ઘણી વાર સુધી આ બધા તીર્થો પર્વતભાઈના ચરણમાં આલોટ્યા. આ મેઘજીએ જોયું, પછી તે સર્વે તીર્થો પર્વતભાઈના ચરણને વિશે લીન થઈ ગયા, તે પણ જોયું. ત્યારે મેઘજી પર્વતભાઈને દંડવટ માંડ્યો કરવા આવે એના બાપાને, પછી પગે લાગ્યો અને સ્તુતિ કરતા કહેવા લાગ્યો કે હે બાપા, હવે મારે બધાય તીર્થ થઈ રહ્યા, ને તમે જે વાત કરી તે સર્વે આજ મને સાક્ષાત સમજાણી પકડાણી દેખાણી, ને હું તમારો આવો મહિમા જાણતો નહોતો, આ તો ગોપાલ સ્વામી થકી મને આવો મહિમા આપનો અલૌકિક મહિમા જણાણો સમજાણો. આ વાત છે તીર્થની મર્યાદા વિશે. અત્યારે હું વાત કરી રહ્યો છું, તીર્થે ન જાવું એવું મારું કહેવું નથી, હું યાત્રાનું તીર્થયાત્રાનું ખંડન નહીં કરતો, પણ એની મર્યાદાની રેખા કહું છું કે જેને પ્રગટ ભગવાન કે પ્રગટ ભગવાનના આવા સંત કે ભક્ત મળ્યા હોય તો એનો સમાગમને એની સેવા કરો, એ જ તમારા 68 શું જેટલા હોય એટલા તીર્થ ગણાશે. મા બાપ ઘરે માંદા હોય, દુઃખી હોય, હેરાન થતા હોય અને ઘણા નબીરાઓ તીર્થયાત્રાએ નીકળે છે, એને કાંઈ તીર્થયાત્રાનું ફળ મળતું નથી. ગ્રસ્ત આશ્રમીઓને પોતાના વૃદ્ધ દાદા દાદી કે માતા પિતા જો માંદા હોય, સેવા કરવા યોગ્ય હોય, તો એમની સેવા એ જ એમને માટે મોટું તીર્થ કહેવાય. આ વાત સમજવી જોઈએ. આ છે તીર્થયાત્રાની મર્યાદા.
અડસઠ તીરથ સદગુરુ ચરણમાં જાણશે જે જન હશે પૂરા, મન કર્મ વચને મોહ મનનો તજી, ભજે ગુરુ બ્રહ્મ તે સંત સુરા, મન તાણ ગ્રહી વચન ગુરુદેવનું, મેલ મન તાણ ગ્રહી વચન ગુરુદેવનું, સેવતું રૂપ એ શુદ્ધ સાચું, મનમત થઈ કોટિ સાધન કરે, મનમત થઈ એટલે કે મનમુખી થઈ કોટિ સાધન કરે, પરંતુ સદગુરુ શબ્દ વિન સર્વે કાચું, સદગુરુ શબ્દ વિન સર્વ કાચું.
એવા ભગવાનના મોટા સંતો ભક્તો હોય તેના ચરણમાં સર્વે તીર્થ હોય તે કઈ આશ્ચર્ય વાત નથી. તે મહારાજે પણ કહ્યું છે જે સર્વે તીર્થ સંતના ચરણમાં છે ને તે સંત પાંચ વર્તમાન પાળનારા બ્રહ્મવેતા છે. એવી રીતે પુરુષોત્તમના પ્રતાપે કરીને તેમના મુક્તોમાં પણ અપાર પ્રતાપ રહ્યો હોય છે. આના ઉપર એક વાર્તા છે નાની એવી. એક હતું નાનું એવું ગામ, એમાં બે ભાઈ હતા. એક ભાઈ હંમેશા સંત સમાગમ કર્યા કરે ને મનનું સમાધાન કર્યા કરે, જે કોઈ સારા સંત આવે તેની પાસે બેહી રહે, એની સેવા કરે, સીધું લાવી દે. અને બીજો ભાઈ હતો ને એ પૈસા પાત્ર હતો, બહુ સુખી ધનવાન, તે દર વર્ષે માળો યાત્રા કાઢે, હરદ્વાર પૂગે ને ઋષિકેશ વગેરે જગ્યાએ જાય, એ બે ત્રણ વર્ષે પાછો બ્રાહ્મણ જમાડે ને 10,000 રૂપિયા વાપરે, 15,000 વાપરે, 25,000 વાપરે, આ ક્યારેક ક્યારેક તો લાખનો ખર્ચ કરે ને ગામમાં બહુ આમ નામના થઈ ગઈ. એકવાર એણે એના નાના ભાઈને કહ્યું, અલ્યા કોઈ દી તું જાત્રા બાત્રા આવતો નથી, નહી સાધુ પાસે હું પડ્યો રહેશ, આ વખતે હાલ તીરથ કરવા. ત્યારે એ નાના ભાઈએ કહ્યું, માય મોટા ભાઈ, મને શ્રદ્ધા નથી ને પૈસો નથી. મોટા ભાઈએ કહ્યું, જો ચલ પૈસા હું આપીશ.
ત્યારે નાના ભાઈએ કહ્યું, ના 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 ના, મારે તો નથી આવવું. અરે ના ચાલે, તારે આવવું જોઈએ. તો કે એક કામ કરો, મારી આ તુંબડી લઈ જાઓ મારા વતી. હે, એને શું કરવાનું? તા કે બસ આને બધા તીર્થ કરાવો, એમાં હું આવી રહ્યો. બસ મોટા ભાઈએ કહ્યું, બહુ સારું, ચાલ લાય તુંબડી. તુંબડી લીધી અને પછી યાત્રાએ નીકળ્યો. તે જ્યાં જ્યાં નદીઓ આવે, તીર્થ આવે, સરોવર આવે, ગંગા યમુના સરસ્વતી, ત્યાં પોતે નાય. તે પહેલાં પેલી તુંબડીને નવાડે. હા, કાશીમ નવાડીને, હરિદ્વારમાં નવાડીને, ગંગામાં ડૂબાડીને ખૂબ નવારી, અને પોતે ડૂબકી ખાય ને તુંબડીને પાછી 10 ડૂબકી ખવડાવે. વિશ્વનાથ મહાદેવ આગળ પૂજારીને રૂપિયો આપ્યો અને ઠેઠ ભગવાન આગળ લઈ જઈને તુંબડી અડાડીને પ્રસાદી નીકળી. બોલો, તુંબડીને ચંદન ચડાવીને પ્રભુના પગમાં પધરાવીને પાછો દર્શન કરે. બધે ફરી ફરીને તુંબડીને ખૂબ પ્રસાદીની કરીને ખૂબ નવાડીઓ ભાઈ 6 મહિને યાત્રા કરીને પાછા આવ્યા અને ગામમાં યાત્રાળુનું સ્વાગત સામયું થયું. બધાને માટે જમણવાર તૈયાર થયો. હવને જમવાના આમંત્રણ દેવાઈ ગયા. બધાને જમવાના આમંત્રણ આપવા લાગ્યા. યાત્રા કરીને આવ્યા, તેથી 2 મહિના જમવાનું હાલ્યું. હો ભાઈ, હવ આને જમાડે. યાત્રાનો તો ખોડો કાઢ નાખ્યો ખાઈ ખાઈને. હા, ઘણી જગ્યાએ યાત્રા 5 દી કરે ને પછી જમવાનું 10 દી હાલે. યાત્રામાં ઢેબરા બીબરા, હુખડી બુખડી, લાડવા ફાફડા ખૂબ ઠનકાયું હોય. પછી આ તો યાત્રા કરીને આવ્યા છે, એક દી આપણે જમાડવા જોઈશે. ભાઈ કે તો, બેન કે, એક દી આપણે જમાડે. કાકા કે, આપણે ને લઈ આવો ને ભૂંડા લખશે. દાદા કે, આપણે ને લઈ આવો. તાને જામી ગઈ ભાઈ, આવી યાત્રા બહુ સારી. ઘરના 80 વાહનોમાં થોડા દી રખડી આવું ને પછી મારે બેટાનો જમણવાર હાલે. આમાં પૂઈને કોને મળે ભગવાન જાણે. હવે આમંત્રણ આપ્યું ત્યારે એના નાના ભાઈને એમ થયું કે મોટા ભાઈ યાત્રા કરીને આવ્યા છે, મારે આમંત્રણ આપીને જમાડવા જ પડશે. એટલે નાના ભાઈ આમંત્રણ આપ્યું. અખાત્રીનો દિવસ હતો. નાના ભાઈએ યુક્તિ કર્યો, તુંબડીને ઉપરથી કાપી નાખીને અંદર પાણી ભરી દીધેલું. મોટા ભાઈ આવ્યા, ગાડલું પાથરી દીધું. પછી કહ્યું, મોટા ભાઈ તીર્થની વાત કરો. અને મોટા ભાઈએ વાત માંડ્યો, અરે હું તને તીર્થની વાત કરું, આમ મજા આવીને તેમ મજા આવીને ફલાણું થયું, ઢીકડું થયું, અને હું તો વર્ષો વર્ષ હરિદ્વાર જાઉં ને કાશી જાઉં ને બધે જાઉં છું, પણ 1 વર્ષમાં 10 વર્ષની યાત્રા તમારી તુંબડીને કરાવીને આવ્યો છું. એમ હા, કે હું 1 ડૂબકી ખવાય ને 10 ખવારી. મારા કરતાં પણ શ્રેષ્ઠ યાત્રા તમારી તુંબડીએ કરી છે. નાના ભાઈ, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, વિશ્વનાથ ભગવાન બધાના ચરણે આ તુંબડી અડાડીશ. ત્યારે નાના ભાઈ કે, વાહ 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 મોટા ભાઈ, વાહ, મહાપ્રસાદીની થઈ ગઈ મારી તુંબડી. ત્યારે મોટા ભાઈ, તમે આ તુંબડીનું પાણી પીવો, લ્યો, બહુ પ્રસાદીની થઈ ગઈ. હવે તુંબડાનું પાણી તો કડવું ઝેર હોય, અંદર ભરી મૂકેલું કડવાશ બધી પાણીમાં આવી ગયેલી. મોટા ભાઈએ જ્યાં 1 ઘૂંટડો પાણીનો પીધો ત્યાં તો કડવાશ ગરી ગઈ માથામાં, ખોપરું આમમ થઈ ગયું, બહુ કડવું બહુ કડવું કહીને તુંબડી ફેંકી દીધી. પછી તો દૂધ પાક ખાતો, 2 દી ગળ્યું, ખા ખા કર્યું, પણ 1 જ ઘૂંટડો પીધો એમાં કડવાશ ગરી ગઈ નીકળે નહીં ભાઈ. માંડ માંડ 2-3 દી કાંઈક ખરખું થયું. નાના ભાઈ આ તુંબડી એક સંતને આપી. સંતે તેને 3 દિવસ સુધી પાણીમાં પલાળી રાખ્યું. પછી ચપ્પા વડે અંદરથી બધો કચરો ગાળ કાઢી નાખ્યો એટલે એની કડવાશ નીકળી ગઈ. 6 મહિના થયા પછી નાના ભાઈએ મોટા ભાઈને કહ્યું કે, ભાઈ કાલે શુભ દિવસ છે, આપણા બાપનું શ્રાદ્ધ છે, માટે મારે ઘેર જમવા પધારજો. સારું, મોટા ભાઈ જમવા આવ્યા. નાના ભાઈએ પેલી તુંબડીમાં પાણી ભરીને રાખી મૂક્યું હતું. મોટા ભાઈને ધર્યો ને મોટા ભાઈ ચમક્યા, હે પાછો તુંબડીનું પાણી લેવો. મોટા ભાઈ કહે છે, નાનકા આ પાણીનું હવે હું છે ને આચમન કરવાનું નથી. હા, ન પીવું, મરી ગયો ફેર તે પાયું તે ઘૂંટડો ત્યાં. ત્યારે નાના ભાઈએ કહ્યું, હવે એવું નથી મોટા ભાઈ, નહીં હવે એવું નથી. સાધુએ આ તુંબડીની કડવાશ કાઢી નાખીશ સાધુએ. હા હા, હું પી દેખાડું તો પી દેખાડી. એટલે એણે થોડુંક પીધું. એટલે મોટા ભાઈને વિશ્વાસ પેઠો અને તેમણે જ્યાં 1 ઘૂંટડો પીધો ત્યાં તો ભાઈ ભાઈ એવું પાણી મીઠું લાગ્યું કે એની વાત જ આવે. હા, જાણે હાકરનું પીધું હોય એવું. અલ્યા માળું આ શું, અલ્યા સાચી આમ થયું. એટલે નાના ભાઈએ વાત કરી, તમે હજુ વર્ષો વર્ષ તીર્થ કરશો પણ કડવાશ નહીં જાય, નહીં સન સમાગમ કરશો તો અંતરની કડવાશ જશે, આ તુંબડી એવો ઉપદેશ દેશ. મોટા ભાઈ ખોટો ન લગાડતા, આ તુંબડીમાં જેમ કડવાશ છે ને એમ તમારામાં લોભ છે, માન છે, ક્રોધ છે, ઈર્ષ્યા છે, ઘણું બધું વગેરે વગેરે છે. રાજી રહેજો, હું ગરીબ છું, તમારા જેવો પૈસા પાત્ર નહીં, મારામાં ક્રોધ માન નથી. કોઈ બે ઘૂમા મને મારે તો હું ખમું, અને તમને એક વેણ કોઈએ કીધું હોય ને તો તમે કંઈ ઝાલ્યા રહ્યો, એને આખા ગામમાં ફજત કરો. મોટા ભાઈ ને નાના ભાઈની તક પ્રમાણેની સદ્રષ્ટાંત વાત ગળે ઉતરી ગયો, કારણ કે હતા તો બુદ્ધિશાળી. વાત સમજાઈ ગઈ. એમણે કહ્યું, કલ્યા નાનકા, વાત તો સાચી, તારી વાત સાચી હો, હવે હું સમજ્યો. પછી તો નાના ભાઈની જેમ મોટા ભાઈ પણ એકાંતિક થઈ ગયા હો, આત્મદર્શી બ્રહ્મનિષ્ઠ અને સુપાત્ર હોય એવા સંતોનો સમાગમ કરવા લાગ્યા. વર્ષમાં તેમની કડવાશ નીકળી ગઈ. એક જ વર્ષમાં સંતોનો સમાગમ કરીએ તો દોષો ટળી જાય ને શાંતિ શાંતિ થઈ જાય, આ સંતના સમાગમનું ફળ છે. અને આપણા શાસ્ત્રોમાં તો તીર્થયાત્રાએ એટલા માટે જવાનું કે ત્યાં કોઈ સારા સંતનો સમાગમ મળે એમ કહ્યું છે, અને જો સારા સંતનો સમાગમ મળી ગયો હોય તો બધા તીર્થ થઈ ગયા એમ કહ્યું છે. હવે આ આજ્ઞામાં વિશેષ વિવેક જે કાંઈ જણાય છે તે બતાવું છું. સત્સંગી જીવનના ચોથા પ્રકરણના 31મા અધ્યાયમાં એક વાત છે. શેની વાત છે? અરે આખો મોટો પ્રસંગ સચ્ચિદાનંદ સ્વામી દ્વારિકા ધર્મકુળને લઈને યાત્રા કરાવવા ગયા એ છે. તમે સત્સંગી જીવનની કથામાં સાંભળ્યું છે, ધનના ત્યાગી એવા સચ્ચિદાનંદ સ્વામીને ત્યાંના લોભી ગુગળી બ્રાહ્મણોએ દર્શનને તો ન જવા દીધા, દર્શન તો ન થવા દીધા, પણ હેરાન બહુ કર્યા. 10 દિવસના સચ્ચિદાનંદ સ્વામીને ઉપવાસ થયા, પછી દ્વારિકાધીશને ન રહેવાનું તે દર્શન દીધા. કે માગો માગો, તો કે અહીં ભગવાને આજ્ઞા કરી છે કે ઉદ્ધવ સંપ્રદાયના અમારા સર્વે સાધુએ અને ત્યાગીઓ અને ગ્રસ્તોએ બધાએ દ્વારિકાની યાત્રા કરવી, પણ હું અહીં એક આવ્યો એમાં અટાઈ ગયો, બીજા બધા અહીં આવશે તેનું શું થાય, માટે દયા કરો અને વડતાલ પધારો, અમને ત્યાં તમારા દર્શન થશે, અમારે વડતાલ દ્વારિકા બની જશે તમે આવશો એટલે. મારા જેવા ધનના ત્યાગી સંતોને તથા ગરીબોને તમારા દર્શન આઈ નહીં થાય. ત્યારે ભગવાન બહુ રાજી થયા, કહ્યું કે હું વડતાલમાં લક્ષ્મીનારાયણની મૂર્તિમાં રહીને દર્શન આપીશ, તેથી અહીં આવવાની જરૂર નહીં રહે. કારણ કે તતશ્ચ દ્વારિકા યાત્રા તેષામ તત્રેવ શેષ્યતિ અત્ર તે માસ્તુ સંદેહો યત્રાહમ તત્ર સા યતઃ. તેથી જે કોઈ વડતાલ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરશે તે માત્રથી દ્વારકા યાત્રા ત્યાં જ થઈ જશે, કેમ જે હું એમાં વાસ કરીને રહ્યો છું તેમાં તમે શંકા ન કરતા. કારણ કે જ્યાં દ્વારિકા છે ત્યાં હું છું એવું તમે સમજશો નહીં, પરંતુ જ્યાં હું છું ત્યાં દ્વારિકા છે. જહાં રામ તહાં અવધ, જહાં અવધ તહાં રામ નહીં. માટે વડતાલ બની ગયું દ્વારિકા, ભગવાન દ્વારિકાધીશ ત્યાં પધાર્યા. એટલે પ્રશ્ન એ છે કે સત્સંગી જીવનના પ્રકરણ 4ના 31મા અધ્યાયમાં દ્વારિકા યાત્રા વડતાલમાં જ થઈ જાય છે એમ કહ્યું છે. મેં તમને અત્યારે એ વાત સંભળાવી દીધી. અને તે પછી 13મા અધ્યાય બાદ એટલે કે પ્રકરણ 4ના 44મા અધ્યાયમાં, ઓ પ્રસંગ 31માં ગયો અને 44મા અધ્યાયમાં આખી શિક્ષાપત્રી ગૂંથાયેલી છે, મૂકવામાં આવી છે. અને એમાં પાછું દ્વારિકા યાત્રા કરવા જવું એમ આદેશ અપાયો છે. તો શું સમજવું? શંકા રજૂ કરી. વડતાલમાં જ દ્વારિકા યાત્રા થઈ જશે એમ વાત આવી ગયા પછી શિક્ષાપત્રી સત્સંગી જીવનમાં આવે છે, અને એમાં એમ આવે છે કે દ્વારિકા યાત્રાએ જવું. વળી વડતાલમાં પ્રતિષ્ઠા સંવત 1881 કાર્તિક વદ 12 ના દિવસે થઈ, અને પછી 1 વર્ષ 2 માસ અને 24 દિવસ બાદ શિક્ષાપત્રી લખાણી. સાંભળજો, વડતાલમાં વિક્રમ સંવત 1881 કાર્તિક સુદ 12 દિવસે પ્રતિષ્ઠા થઈ, તે પછી 1 વર્ષ 2 માસ અને 24 દિવસ બાદ શિક્ષાપત્રી લખાણી. તેમાં દ્વારકા યાત્રાની વાત પછી કેમ કરી મહારાજે, સાચી આજ્ઞા કરી. હવે જરૂર નહોતી, દ્વારકાધીશ વડતાલમાં આવી ગયા છે એવું તો આપણે બધું કથા વગેરે કરી નાખ્યું, અને હવે દ્વારકા જવાની આજ્ઞા પછી કેમ મહારાજે કરી. એવી બુદ્ધિશાળી માણસ શંકા ઉઠાવે છે, શું જવાબ દેશું? તો વાલા ભક્તો, શિક્ષાપત્રી શ્રી હરિએ જે લખી છે ને, તે સૌ જીવો માટે લખી છે, અને સૌને રુચિ થાય તે રીતે સર્વ જીવ હિતાવહ લખી છે. માત્ર પોતાના આશ્રિત માટે જ લખી છે એવું હું અને તમે સિદ્ધ કરી શકતા નથી. શિક્ષાપત્રી દુનિયાના હર માનવ માટે, એમ નહીં જીવ પ્રાણી માત્રને સુખી કરવા લખી છે. માટે આ શ્લોકથી શ્રીહરિની વિશાળતા અને સર્વે તીર્થો પ્રત્યેનો આદર બતાવવામાં આવ્યો છે, મહિમા સ્પષ્ટ જણાઈ આવે છે. ભલે વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવમાં રણછોડરાય આવીને રહ્યા હતા, અને બધી દ્વારિકા જ્યાં રણછોડ હોય ત્યાં જ હોય એમ વાત થઈ ગઈ, માટે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોએ વડતાલ યાત્રા કરતા દ્વારકાની યાત્રાનું ફળ મળી જાય, દ્વારકાની યાત્રા સંપન્ન થઈ જાય છે. તેમ છતાંય ભગવાને પાછું કહ્યું કે ભાઈ, દ્વારિકા એ તીર્થનું દ્વાર છે, અમારા આશ્રિતોએ પણ દ્વારિકા યાત્રા કરવી. હવે દ્વારિકા જવાય જ નહીં કે જવું જ નહીં એવી વાત સિદ્ધ થતી નથી, પરંતુ વડતાલમાં દર્શન કરવાથી દ્વારિકાની યાત્રા થઈ જાય છે એવું તો સિદ્ધ થાય છે. આમ રાખ્યું, અને બધાને માટે શિક્ષાપત્રી લખેલી છે, એટલે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયને આશ્રિત નથી એમને માટે તો દ્વારિકા યાત્રાએ જવું એ બરાબર છે, એમ લખ્યું છે એ બરાબર છે. હરિલીલામ રથ પહેલા કળશના 13મા વિશ્રામમાં દ્વારકા તીર્થનું રહસ્ય જણાવતા ગોપાલ સ્વામી ગણોદ દરબાર અભયસિંહજીને આવું સમજાવે છે. શિક્ષાપત્રી તો વાંચો સ્વનિત્ય, તેવો અર્થ વિચાર્યો નચિત. તમે શિક્ષાપત્રી તો દરબાર કાયમ વાંચો છો, તો એનો એવો અર્થ તમે ન વિચાર્યો એનો કાંઈ બરાબર જોઈએ એવો. સત્સંગી જે જન કહેવાય, તે તો દ્વારકા તીર્થે જાય, તે તો દ્વારકાના દેવ જે હ વડતાલે આવી વશા તે હ, તહા ગોમતીમાં કરી સ્નાન છાપો લેવી કહે ભગવાન. હે અભયસિંહજી, જરા વિચાર કરો, રોજ શિક્ષાપત્રી વાંચો છો, જે કોઈ સત્સંગી કહેવાય તેને દ્વારકાએ યાત્રાએ જવું એમ મહારાજે શિક્ષાપત્રી લખ્યું છે ને દરબાર, કે હા. હવે એ દ્વારકાના દેવ વડતાલે આવીને વસ્યાક નહીં, તો કે હા. પછી ભગવાને વડતાલમાં દર્શન કરી ગોમતીમાં છાપો લેવી એમ કહ્યું કે નહીં, તો કે હા. આનો અર્થ તમારે સમજવો જોઈએ કે નહીં, તો કે સમજી ગયો. વડતાલમાં દ્વારકા આવી ગઈ એમ જ ને, તો કે એ જ થયું ને. છતાં દ્વારિકાને મુખ્ય ગણવાનો હેતુ એ છે કે દ્વારિકા એ નામ જ તીર્થનું દ્વાર મનાય છે. મેરે ભાઈ, દ્વારિકા યાત્રા જવું એટલે કે તીર્થો કરવા જવું. તથા શ્રીકૃષ્ણ ભગવાને પોતાનું જીવન મોટે ભાગે ત્યાં ગાળ્યું હતું, એટલું જ નહીં પણ અનેક કલ્યાણકારી ચરિત્રો ત્યાં કર્યા છે. તેથી દ્વારિકા સાથે ભગવાનના અનેક પુનિત કલ્યાણકારી સંસ્મરણો જોડાયેલા છે. ત્યાં જવાથી એ સર્વ સ્મૃતિઓ જાગી ઉઠે છે. આવી સ્મૃતિઓ એ જ મનુષ્યના કલ્યાણનો મુખ્ય હેતુ છે. એવી સ્મૃતિ વિના અને શ્રદ્ધા રહિત કરેલી તીર્થયાત્રાનું કોઈ ફળ નથી. એ તો તફડ કરી આવ્યા ગણાઈએ. એ જ પ્રકારે સુનીએ, એ જ પ્રકારે સ્વામિનારાયણ ભગવાનના પરમ પુનિત સંસ્મરણો ગઢપુર, વડતાલ આદિ તીર્થોમાં રહેલા છે. તે પરમ કલ્યાણકારી હોવાનું આદિ શબ્દમાં સૂચન છે. માટે તે સર્વ તીર્થોની યાત્રા પણ વિધિ અને શક્તિ પ્રમાણે સવિશેષ કરવી જોઈએ સ્વામિનારાયણિયાઓએ. કેમ કે આ અવતારે તો આત્યંતિક કલ્યાણ માટે કરેલા અનેક અદ્ભુત ઐશ્વર્યપૂર્ણ ચરિત્રોથી માનવ સમાજ માટે સર્વશ્રેષ્ઠ સાનુકૂળ આદર્શ સર્વોપરી સ્વરૂપમાં આપ્યો છે. અદ્ભુત આદર્શ આપ્યો અને ભૂતપૂર્વ અવતારોના કલ્યાણકારી હેતુઓનો ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના મંગલ ચતુષ્ટમાં અનન્ય રીતે સમન્વય કરીને આપ્યો છે. એ બધા હેતુઓનું પોષણ શ્રીજીના સંસ્મરણો દ્વારા તેમના સંપર્કમાં આવેલા તીર્થ સ્થાનોમાં થાય જ છે. સબ સત્સંગી હમારે જોઈ દ્વારિકાદી તીર્થ કી સોઈ યાત્રા કરહી પરમ મુદ આની યથા શાસ્ત્ર નિજ શક્તિ પ્રમાણી પુનિ નિજ સામર્થ્ય કે અનુસારા રખહુ દીન પર દયા અપારા. વાલા ભક્તો, આ રીતે આ 83મા શ્લોકની પહેલી આજ્ઞા, યાત્રા કરવા જવું એની આપણે વ્યાખ્યા કરી, વિચાર કર્યો. હવે આ જ શ્લોકની બીજી આજ્ઞા છે, સર્વે રપિ યથા શક્તિ ભાવ્યમ દીનેશુ વત્સલૈહિ. એમાં આપણે ઉતરવું છે. પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિશે દયાવાન થવું, આજ્ઞાની વ્યાખ્યા. સર્વૈરપિ દીનેશુ દુર્બલેશુ પ્રાણીશુ વત્સલૈહિ સ્નિગ્ધૈહિ યથાશક્તિ ભાવ્યમ અવશ્યમ ભવિતવ્યમ. સાંભળો વાલા ભક્તો, શ્લોકમાં દીન શબ્દનો પ્રયોગ કર્યો છે. સર્વૈરપિ યથાશક્તિ ભાવ્યમ દીનેશુ વત્સલૈહિ. ગરીબ શબ્દ નથી લખ્યો. અમારા સર્વ આશ્રિતોએ, સર્વ જે કોઈ દીન મનુષ્ય હોય એનો પર્યાય આપ્યો દુર્બળ મનુષ્ય, એટલે ગરીબ જેવો અર્થ થઈ ગયો. એવા કોઈ પણ પ્રાણી હોય, મનુષ્ય હોય, એમના ઉપર સ્નિગ્ધૈહિ ભવિતવ્યમ એટલે કે સ્નેહાળા થવું, દીનજન ઉપર હેતાળા થવું, આવો શુદ્ધ અર્થ થાય એનો. જો બેઠો કરીએ તો કે દીનજન ઉપર તમે વાત્સલ્યવાળા થાજો, હેતવાળા થાજો, અર્થાત એના ઉપર તમે હેત રાખજો. કોઈ પણ ભાષાનું જ્યારે ભાષાંતર થાય ત્યારે વિદ્વાનોનું કહેવું એવું છે કે પરિપૂર્ણ એને ન્યાય આપી શકાતો નથી, બહુ મુશ્કેલી છે. એમાં સંસ્કૃત જેવી ગૂઢ અને સમૃદ્ધ દેવ ભાષાનું જ્યારે ભાષાંતર થાય છે ત્યારે એનો બધો જ અર્થ બીજી ભાષામાં લાવી શકાતો નથી. થોડો ઘણો તો શ્લોકમાં પડ્યો રહે, પડ્યો રહે ને પડ્યો રહે. અમને ભણાવતા હતા ઉભય વેદાંતાચાર્ય પંડિત કસ્તુરી રંગાચાર્યજી. એ જ્યારે આ વાત કરતા ત્યારે એક દ્રષ્ટાંત દેતા હતા. આ શ્લોક છે, એનું ભાષાંતર કરીએ ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં કરીએ ખરા, પણ જેટલું શ્લોકમાં છે એટલું ગુજરાતીમાં નથી આણી શકાતું, ઇંગ્લિશમાં નથી આણી શકાતું, હિન્દીમાં નથી આણી શકાતું. ગમે એટલું આણો તો પણ શ્લોકમાં કાંઈક ને કાંઈક એમનેમ પડ્યું જ રહેશે. એમ કહીને એ એવો દાખલો આપતા કે આપણને કોઈકે અત્તરની શીશી આપી, પછી એ અત્તરની શીશીને આપણે કોઈ બીજા વાસણમાં ઠલવી લઈએ યા તો બીજી શીશીમાં ભરી દઈએ, પછી અત્તરની શીશીને ધોઈ નાખીએ, હાબુથી ધોઈ નાખીએ, સાફ કરી નાખીએ, તોય પણ તમે જો એને તમારા નાક પાસે લઈ જાઓ તો એ સાફ કરેલી ધોઈ નાખેલી શીશીમાં પણ અત્તરની સુગંધ આવે. એનો અર્થ એ થયો કે હજી એમાં અત્તર રહી ગયું છે. એમ આ શ્લોકનું તમે ભાષાંતર કર્યું, બધુંય કર્યું, બધુંય એમાંથી કાઢી લીધું, બીજી ભાષામાં લઈ લીધું, તો પણ તમે મૂળ શ્લોક વાંચો તો જેમ સાપને ધોઈ નાખેલી અત્તરની શીશીમાંથી બી અત્તરની સુગંધ આવે છે, એમ મૂળ શ્લોકમાંથી વળી તમને કાંઈક નવો અર્થ અને નવી વાત સુગંધી રીતે પ્રાપ્ત થાય ખરી, એવી અદ્ભુત વાત છે. એટલે ભાવ્યમ દિનેશુ વત્સલે, એનું આપણે ત્યાં ગુજરાતી કરવામાં આવ્યું છે, જેને આપ બધાય જાણો છો કે પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિશે દયાવાન થવું, આ એનું ગુજરાતી છે, નિત્યાનંદ સ્વામીએ કરેલું. હવે હું તમને કહું, નિત્યાનંદ સ્વામીએ તો શ્લોકમાં જે દીન શબ્દ છે એમ નામ રાખ્યો, દીન શબ્દનો અર્થ ગરીબ ન કર્યો, પણ શતાનંદ સ્વામી એનો પર્યાય મૂક્યો તો દુર્બલે હિ મૂકી દીધો, કે દીન એટલે હું તો કે દુબળા માણસ. હવે દુબળો માણસ કીધો એટલે અર્થ ગરીબ માણસ થઈ ગયો. ગરીબ માણસને વિશે દયાવાળા થવું એટલે અર્થ એવો થઈ ગયો કે આ દુનિયામાં કોઈ ગરીબ હોય તો એની ઉપર તમારે દયા કરવી. પણ ભગવાન સ્વામિનારાયણ ધનાધિકથી જે ગરીબ હોય એની ઉપર તમે દયા કરજો એવું સ્પષ્ટપણે કહેતા હોય એવું જરાય શ્લોકમાંથી દેખાતું નથી. ધ્યાન દેજો, પહેલું તો દીનનો અર્થ ગરીબ થાય નહીં. ગરીબ શબ્દ ધન સાથે કોન્ટેક્ટ ધરાવે છે. જેની પાસે ધન ન હોય એને આપણે ગરીબ કહીએ છીએ, પરંતુ દીન શબ્દ જે છે તે ધન સાથે સંબંધ ધરાવતો નથી, તે સ્વભાવ સાથે સંબંધ ધરાવે છે. કોઈને આપણે આ માણસ દીન છે એમ કહો એટલે સ્વભાવ ઉપર જ વધારે આપણને પ્રકાશ પડે છે કે આ માણસ સ્વભાવથી હાવ દીન હશે બિચારો. પણ આપણે કોઈને એમ કહેવી કે આ માણસ ગરીબ છે તો આપણા મગજમાં જરૂર એવો અર્થ આવે છે કે એની પાસે પૈસા પૈસા નહીં હોય, ધંધા પાણી નહીં હાલતા હોય. પણ એમાંથી આ સ્વભાવનો હાવ ગરીબ છે એવો અર્થ ન નીકળે. કેમ જે ગરીબ શબ્દ ધન સાથે સંબંધ ધરાવે છે અને દીન શબ્દ છે તે સ્વભાવ સાથે વ્યક્તિત્વ સાથે સંબંધ ધરાવે છે. ભગવાન સ્વામિનારાયણે શ્લોકમાં દીન શબ્દનો પ્રયોગ કર્યો છે. અને બીજી વાત જો એક તમારા ધ્યાન ઉપર લાવું તો મને એ સમજાઈ રહ્યું છે, ભાવ્યમ દિનેશુ વત્સલૈહિ, ભગવાન શ્રીહરિએ દીન ઉપર દયા રાખવાનું નથી કીધું, વત્સલ શબ્દનો પ્રયોગ કર્યો છે. વત્સલ શબ્દનો અર્થ તમે જાણો છો? વત્સલ કોને કહેવાય? અચ્છા, વત્સ કોને કહેવાય એની ખબર છે તમને? વત્સ એટલે વાછડું. ગાયને વાછડા ઉપર શું હોય? હેત હોય, સ્નેહ હોય. વત્સ શબ્દ ઉપરથી વત્સલ શબ્દ ઉત્પન્ન થયો છે. અને એનો જ્યારે પર્યાય સતાનંદજીએ મૂક્યો વત્સલૈહિનો, તો સ્નિગ્ધૈહિ મૂક્યો, એટલે કે સ્નેહ. દીનજનો ઉપર તમે સ્નેહ રાખજો, દયા કરવાની વાત નહીં કરી. તમે જો દયા કરશો તો તમારામાં અભિમાન જાગશે કે મેં તમારી ઉપર દયા કરી, દયા એમ. ભગવાન સ્વામિનારાયણ દીન ઉપર મને તમને દયા કરવા નથી કહેતા, એ સ્નેહ રાખવાનું કહે છે. જેમ આપણે આપણા બાળક ઉપર સ્નેહ છે, માતા પિતા પત્ની ઉપર સ્નેહ છે, એમ તમે દીન માણસ ઉપર સ્નેહ રાખજો, આવો શુદ્ધ અર્થ થાય. અને દીન ઉપર હો, ગરીબ ઉપર નહીં. કેમ જે ગરીબ માણસ જે હોય છે તે પોતાના કરેલા કર્મ ભોગવે છે એને લઈને ગરીબ હોય છે, પરંતુ જે દીન હોય છે ને એ કાંઈ પોતાના કર્મ ભોગવે છે એને લઈને દીન છે એવું નથી. એને તો એવું દૈન્ય પ્રાપ્ત કર્યું છે, એવો સરળ સ્વભાવ, કુણો સ્વભાવ એને પ્રાપ્ત થયેલો છે. એ એના મોટા મહદ ભાગ્ય છે કે એનામાં એવું દીનપણું છે. અને એવા દીન હોય એના ઉપર આપણે વાત્સલ્ય રાખીએ, સ્નેહ રાખીએ એવી મહારાજની આજ્ઞા હોય એવું શ્લોક ઉપરથી દેખાઈ આવે છે. દયા નહીં, સ્નેહ વરસાવો. દીન માણસો ઉપર તમે સ્નેહ વરસાવો એમ. આખો શ્લોક વાંચી રહેશો ને એટલે જે છે તે બધું આખે આખું હરખું સમજાહે. મેં એને તમે શિક્ષાપત્રી તો કાયમથી વાંચી જ છે, રોજ વાંચીએ જ છીએ, પણ જ્યારે એના અર્થમાં ઊંડા ઉતરીએ છીએ ને એક એક આજ્ઞાના જ્યારે વિસ્તારથી વિચાર કરીને અર્થ કાઢીએ ને સમજીએ છીએ ત્યારે ચોંકી જઈએ છીએ. મનમાં એમ થઈ જાય છે કે આ તો વાત ક્યારેય જાણી જ નહોતી, આ તો સમજ્યા જ નહોતા, આ તો ગજબનું રહસ્ય છે, કમાલ જેવી વાત છે. સીધે સીધી શિક્ષાપત્રીનું ગુજરાતી જે છે તે વાંચીને કોઈ એનો અર્થ લે ને સમજે તો એવું જરૂર સમજાઈ જાય છે કે જે માણસ ગરીબ હોય એની ઉપર દયા રાખજો. ગરીબ એટલે જેની પાસે કપડાં ન હોય, ખાવાનું ન હોય, ધન ન હોય, મકાન ન હોય, અને તમે એની ઉપર દયા રાખો, એને તમે કપડાં આપો, આ આપો, તે આપો, ને અમે દાતાર છીએ, તમે બધા માંગણ છો, બસ આ રીતનું એક લેવલ કરીને સમાજમાં હાલ્યા રાખો, આવો જ અર્થ નીકળે. પણ ખરેખર સ્વામિનારાયણ ભગવાને જે લખ્યું છે એમાં એવો અર્થ નથી થતો. બહુ ઊંચાણવાળું લખાણ છે કે દીન ઉપર તમે વાત્સલ્ય વરસાવજો. બે શબ્દ આખો અર્થ ઉલટ કરી નાખે છે. દીનનો ગરીબ અર્થ કરીએ ભાષાંતર, અને સ્નેહ વાત્સલ્યનો દયા અર્થ કરીએ એમાં આખું ભરી જાય છે, આખું ભરી જાય છે. ઉચ્ચતમ લેવલ વાળી વાત આખી હેઠી આવી જાય છે. બોલો, ભાષાંતર થાય ત્યાં આખું બદલાઈને હેઠું આવી જાય છે. માટે દીનનો દીન અર્થ રાખવો. અને શ્લોકમાં જે ભાવ્યમ દીનેશુ વત્સલૈહિ, વત્સલ શબ્દ છે એનો વત્સલ જ અર્થ રાખવો, એટલે કે સ્નેહ જ અર્થ રાખવો. આપણે કોઈમાં દયા કાંઈ કરવાને પાત્ર નથી, બધાને આપણે પ્રેમ આપો, હેત આપો, એની અંદર દયા આવી જાય છે. પણ કોકણી માથે આપણે મોટા થઈને પૈસાવાળા થઈને અમે તારી માથે દયા કરીએ છીએ, તું છે ને દયાનો પાત્ર છે અને અમે છે ને દયાના દાતાર છીએ, આવી બડી બંઠાશ કાંઈ માર્યા જેવી નથી ભાઈ સાહેબ. એને પોતાનો માની ગાય જેમ વાસડાને વાત્સલ્ય વરસાવે છે એમ તમે માત્ર વાત્સલ્ય વરસાવો એવું શ્રીહરિનું કહેવું થાય છે. દીન શબ્દ વિશેષતયા સ્વભાવ સાથે સંબંધ રાખે છે, ગરીબ શબ્દ વિશેષતયા આર્થિક બાબત સાથે સંબંધ ધરાવે છે. આઈએ, તેમ છતાંય દીનનો અર્થ આપણે ઘડી ગરીબ કરી લઈએ તો એ બી વિચારવું પડશે કે ખરેખર ગરીબ કોને કહેવાય, તેની પાસે પૈસા નથી એ. ત્રિભુવન દાદા એવું કહે છે, ગરીબજનોમાં ઘટે તેમ પાત્ર જોઈને શક્તિ પ્રમાણે સ્નેહ તથા દયા રાખવા. ગરીબમાં ભગવાન સવિશેષ રહેલા છે. સામાન્ય રીતે જગતમાં અન્ન ધન વગરનાને ગરીબ ગણવામાં આવે છે, પણ તે સિવાય ખરા ગરીબની ઓળખાણ જુદી છે. ઘણી વખત દુરાચાર અને અવળી વર્તણૂકથી અન્ન ધન વગરના ભિખારી જેવા થઈ ગયેલા માણસ પ્રસંગ પડે પોતાની દુષ્ટતા પ્રકટ કરે છે અને બુરાઈ કરવામાં પાછી પાની કરતા નથી. હો, કેમ જે એની એવી દુષ્ટ વર્તણૂકને લઈને તેઓ અનધન ગુમાવી બેઠા છે અને ભિખારી થઈ ગયા છે, એનો અર્થ એ નથી કે એનો સ્વભાવ ગરીબ થઈ ગયો છે. બુરાઈ કરવામાં ટાણું આવે ત્યારે જરાય પાછી પાની ન કરે તેવા માણસો સાધનહીન હોવા છતાં દુર્જનતાથી પૂર્ણ હોય છે, તેમને ખરા ગરીબ ન કહી શકાય. અને કેટલાક સાધન સંપન્ન અને શક્તિમાન ધનવાન માણસો હોય છે, છતાં કોઈનું બુરું ઈચ્છતા નથી. પોતાના તરફ કોઈ બુરાઈ કરે છતાં તેનો સામો પ્રતિકાર સમર્થ હોવા છતાં નથી કરતા. ઘણા સંત પુરુષો ધારે તો બુરાઈ કરનારને દંડ દઈ શકે એવા સમર્થ હોય છે, છતાં તે પોતાની માયાળુ ઉદારતા અને ઉમદા સ્વભાવને અનુસરીને પ્રતિકાર કરતા નથી, સહન કરી લે છે. તેને જ સાચા અર્થમાં ગરીબ કહેવાય છે. સદગુરુ ગોપાલ સ્વામીએ ગરીબની વ્યાખ્યા કરી છે, સદ્રષ્ટાંત, એ આપની આગળ હું પ્રસ્તુત કરું છું. એક સમયે ગોપાલ સ્વામીએ બોટાદ સભામાં વાત કરી, બોટાદમાં. આ વાત અક્ષરાન સ્વામીની વાતોમાં લખી છે, 755મી વાત. બોટાદ સભા મંડપમાં સ્વામીએ હરિભક્તો આગળ વાત કરી કે ગરીબ કોણ? સ્વામીએ પ્રશ્ન ઉઠાવ્યો, બોલો હરિભક્તો, ગરીબ કોને કહેવાય? ત્યારે સૌએ પોતપોતાની સમજણ પ્રમાણે કહ્યું, જે અનધન વસ્ત્ર જેને ન મળે તે ગરીબ કહેવાય. વળી કોઈકે કહ્યું કે જેને કોઈનો આધાર ન હોય તે ગરીબ કહેવાય. ત્યારે સ્વામી બોલ્યા, જે તે તો તેના પૂર્વના પાપના ફળ ભોગવે છે તેને ગરીબ ન કહેવાય. આવું કહ્યું, જેને અંધન વસ્ત્ર નથી મળતું એ તો પૂર્વના પાપના ફળ ભોગવે છે, જેને કોઈ આધાર નથી રહ્યો એ પણ પૂર્વના પાપના ફળ ભોગવે છે, જેને કોઈ બોલાવતું નથી, જેણે બધાએ એક બાજુ કાઢી નાખ્યો છે એ પણ કંઈક એને કર્તૃત્વ છે એનું ફળ ભોગવે છે, એણે કંઈક કર્યું છે એનું ફળ ભોગવે છે, એને ગરીબ ન કહેવાય. પણ ખરો ગરીબ કોણ? તો જે સમર્થ થકો ઝરણા કરે તે ખરો ગરીબ છે. ગોપાલ સ્વામીની ગરીબ બાબતે કરેલી વ્યાખ્યા, સમર્થ થકો ઝરણા કરે તે ખરો ગરીબ છે. તે ઉપર સ્વામીએ વાત કરી છે. એક મોટું શહેર હતું, શહેરમાં પાદર નદીમાં શંકર તથા પાર્વતી એ બે જણા બેઠા હતા. તે સમયે એક કઠિયારો લાકડાનો ભારો લઈને નીકળ્યો. ત્યારે પાર્વતીજીએ કહ્યું, હે ભોળાનાથ, આ બિચારો કેટલો બધો ગરીબ છે, તેને કંઈક આપો ને. ત્યારે શંકર પ્રભુ કહે, દેવી, આ ગરીબ નથી. સતી કહે, આટલો બધો બિચારો આમ દેખીતી નજરે ગરીબ દેખાય છે, સારા કપડાં નથી, એને પાસે ખાવાનું નથી, તોય આ ગરીબ નથી? તો કે ના. તો ગરીબ કોને જાણવો? પાર્વતીજીને સંકલ્પ થઈ ગયો કે ગરીબ કોને કહેવાય? પહેરવા વસ્ત્ર નથી, લાકડા બાંધવાને દોરડું નથી, તોય એને ગરીબ ન જાણવો, તો ગરીબ જાણવો કોને? ત્યારે હવે ભોળાનાથે કીધું, દેવી, આપણે પરીક્ષા કરીએ, પ્રેક્ટિકલી કરાવી દઉં તમને, ગરીબ કોને કહેવાય. શંકરે એની પરીક્ષા લેવા માટે પડખે જઈ ભારામાંથી એક જરડું તાણ્યું અને કઠિયારાનો મગજ ગયો. આવી આવી ગાળ્યું માંડ્યો દેવા. ત્યાં તો સતી બોલવા માંડ્યા કે પતિદેવ, આ ગરીબ નથી. છે ગરીબ? તો કેવી મોટી મોટી દયા છે, આ ક્યાં ગરીબ છે? ત્યારે ભોળાનાથ કે, ત્યારે બોલો, લ્યો સતી, હવે કોને ગરીબ કહેશો? તમે હમણાં આને ગરીબ કહેતા ને, હવે કહો છો કે આ ગરીબ નથી. હમણાં તમે કહેતા ને એની પાસે છે તે કાંઈ નથી, તે ગરીબ. તો કે ના ના, આવાને ગરીબ કહેવાતા છે? કેવી મોટી ગાળ્યું દેશ. બરોબર એ જ સમયે શહેરમાંથી કોઈક ધનાઢ્ય શેઠિયો પાલખીમાં બેસી નીકળ્યો અને સાથે 200 માણસ હતા. તે સમયે શંકરે સતીને કહ્યું, જે સતી, આ શેઠિયો પાલખીમાં બેસી નીકળ્યો છે જેની સાથે 200 માણસ છે તો પણ તે ગરીબ છે. પાર્વતી કે, આવીને આવી તમે ભોળાનાથ વાત કરો, જેની સેવામાં એટલા બધા માણસ છે, જે રથની પાલખીમાં બેસી નીકળ્યો છે, એને ગરીબ કેમ કહેવાય? વળી સતીને ગળે ઉતરતું. ભોળાનાથે પહેલું કીધું કે આ ગરીબ નથી, તો ગળે ન ઉતર્યું, અને આ શેઠિયાને ગરીબ કીધો તોય ગળે ન ઉતર્યું. ખ્યાલ આવ્યો તમને? આ તો વર્ષો પહેલાંની વાત છે. ભોળાનાથ જેવા ભોળાનાથને સામે સતી જેવા સતી છે, એના સંવાદમાં આવો જો ડખો થતો હોય તો તમારે થાય એમાં મૂંઝાવું નહીં. શંકર ભગવાન કહેતા હોય ને સતીને ગળે ન ઉતરતું હોય તો તમે પતિદેવ કહેતા હો અને ઓલ્યાને ગળે ન ઉતરે તો તમારે એમ સમજી લેવું કે આ યમ શંકર, ધીસ ઇઝ પાર્વતી. મૂંઝાવાની જરૂર નથી. જો શંકર દાદાને જેવું આવડે પ્રેક્ટિકલ કરતા તો અવશ્ય ગળે ઉતરી જાહે, અને નહીં આવડે તો એ ગળે ઉતારી દે. તમારે ગળી જવાનું જ રહ્યું. પાર્વતીને ગળે ન ઉતર્યું કે પાલખીમાં બેઠો છે ને બહે માણા જેની સેવામાં છે એને તમે ગરીબ કેમ કહો છો? તમે ભોળાનાથ છો એ હવે મને ખબર પડી, લોકો તમને ભોળાનાથ કેમ કહે છે? આવું નવું બધું તમારું કામકાજ, આને કોઈ ગરીબ કહેતું હશે? શંકર કે દેવી એ ગરીબ છે, તો કે પ્રેક્ટિકલ કરી બતાવો. એટલે શંકર ભગવાન પાલખીની પડખે સીડ્યા, એક લીધું ઢેખાડું, ઓ પાડી નાખ્યું શેઠને, વાગી ગયું પાલખીને માથાને, અહીં માથું હોજી ગયું, જરા લોહી નીકળ્યું. પણ આમ જોયું શેઠિયો પાલખીમાંથી તરત નીચે ઉતર્યો અને આવીને પથ્થરો મારનારના પગમાં પડ્યો અને કહ્યું, કરે મહારાજ, સાધુ બાપા, આપનો મારાથી કંઈક અપરાધ થઈ ગયો છે, એટલે આપને મારે સામે પથ્થર મારવો પડ્યો, ઢેપું મારવું પડ્યું. હું તો મહા દેહાભિમાની છું અને તમે તો મહાત્મા પુરુષ છો, તમે તમારી રીતે ચાલ્યા જાઓ છો એની મને ખબર ન રહી, માટે તમે બંને જણ પાલખીમાં બેસો, તમે રસ્તે હાલ્યા જતા હો અને હું આ પાલખીમાં ઠઠાડો કરીને નીકળ્યો, એ જ મારું અજ્ઞાન કહેવાય, મારું અભિમાન કહેવાય, આપને બહેરવા જોઈએ, આપ બિરાજો, હું પાલખી ઉપાડું. કે શેઠિયાની તો હામું જ ન જોયું શંકરે, અને પાર્વતીની હામું જઈને આમ આમ કરવા માંડ્યા, આમ દેખ કોણ ગરીબ. પાર્વતી કે હા ગરીબ છે, કેમ જે તે અત્યારે આજ્ઞા કરે તો આ બધા માણસ આપણને ચૂંટી નાખ્યો, પણ સમર્થ છે છતાં નિર્માની છે, તેથી સાચું ભોળાનાથ, આ શેઠ ખરો ગરીબ છે. એટલે આ રીતે ગરીબની વ્યાખ્યા કરી. અદ્ભુત વ્યાખ્યા કરી. પૂજ્ય પુરાણી સ્વામી પધાર્યા છે, આપણા મોટા ભાગ આવા મોટા સંતો અહીંયા પધારીને આપણને દર્શન દે. પૂર્વચરણ મહોત્સવ 2 25 કુંડી યજ્ઞ છે, એનું કામકાજ પોતે સ્વામીએ સંભાળ્યું છે, આપણને બહુ જ સ્વામીએ ઋણી બનાવ્યા છે. સ્વામી અગાઉ આવી બધું ચીંધી ગયા, બધું કરાવી ગયા, તુલસીભાઈને મોકલ્યા, પાછા વચ્ચે સ્વામી આવીને જોઈ ગયા, ઓકે છે ને, રેડી છે ને. આજ આપણા ઉપર પ્રભુની મોટી કૃપા છે કે આવા મોટા સંત દયા રાખે છે. આપણી દરેક શિબિરમાં કોઈ ને કોઈ મોટા પુરુષ આવીને આપણને જરૂર દર્શન આપતા રહ્યા છે. એ જ આપણી શિબિરની સાચી ફલશ્રુતિ છે. વાલા ભક્તો, ગરીબ કોને કહેવાય એ વ્યાખ્યા આપણે સાંભળી. મેં સવારે વાત કરી હતી કે અમારા ગુરુએ અમને એક વચનામૃતને એક ભક્ત ચિંતામણીનું પ્રકરણ રેકોર્ડિંગ કરી દીધું છે. એક છોકરે મને કહ્યું કે એ અમને સાંભળવા મળે ખરું. આપના ગુરુજીનો વોઇસ, એ કેવી રીતે પ્રકરણ ગાતા, કેમ ગાતા. મેં કીધું મળે ને, વચનામૃત બી સાંભળવા મળે, પ્રકરણ બી સાંભળવા મળે. પ્રકરણ તો આપણે થોડુંક સાંભળીશું, પણ મારી ઈચ્છા એવી છે વચનામૃત આપણે આખું સાંભળીએ તો અમારા વ્યવસ્થાપકો અત્યારે અમારા ગુરુદેવની વાણીને ઓડિયો માધ્યમે પ્રસ્તુત કરશે.
તસ્મૈ શ્રી હરે નમો સદાનંદાય શ્રી સ્વામિનારાયણ હરિ કૃષ્ણ હરે નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમઃ સ્વામિનારાયણ સુંદરાસ્તો વાસિના પોષદી સ્વામી શ્રી સદાની મહારાજ શ્રી રાધે શ્રી લક્ષ્મીનારાયણના દરબાર વૃંદાના લક્ષ્ય તે મંચ ઉપર ગાજી શક્યા નંખાવીને વિરાજમાન હતા અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં વડોદરાના શાસ્ત્રી બેઠા હતા. તેણે એમ કહ્યું કે હે મહારાજ, તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર બતાવો તો તેમાંથી ઘણો સમાજ થાય. એટલે સીધી મહારાજ બોલ્યા કે મોટા માણસ સાથે અમારે જાદુ બને નહીં. શા માટે તેને રાજનો તથા ધનનો મધ હોય અને અમારે ત્યાગનો અને ભક્તિનો મધ હોય, માટે કોઈ તેને નમી દે એવું કામ નથી. અને કોઈ મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કઈ દામ ગળા સાથે તેની અમારા ઉદયમાં લાલચ થશે. કેમ બે દામ ગળા તો સુખને અર્થે ઈચ્છીએ. હે, અમારે તો નેત્ર મીટીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાંથી સુખ છે તેવું સૌ લોકના લાલને વિશે પણ નથી. અને જો ભગવાનના ભજન જેવું સુખ હોય તો સંભુવનું આદિ કે મોટા મોટા રાજા તે સરે રાજ મૂકીને વનમાં તપ કરવા સાચા લીધા. અને ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિશે સુખ હોય તો ચિત્રકેતુ રાજા પરોશીઓને સાચા મૂકે. અને ભગવાનના ભજનમાં સુખ આગળ ઓ ચૌદ લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે. મહાદેવે ભગવાનને સુખે સુખે થયો હોય તેને તો બ્રહ્માંડને વિશે દેવ વિષયને સુખ છે તે નરક તુલ્ય ભાષ હશે. ને અમારે પણ ભગવાનના ભજન સુખ તે જ સુખ જણાય છે, બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. માટે પરમેશ્વરનું ભજન પણ કરતા થતા જેને સહેજે સત્સંગ થાય તેને કરાવે છે, પણ કોઈ વાતનો અંતરમાં આગ્રહ નથી. આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખવાનો છે. એ અમારા અંતરનો રહસ્ય અભિપ્રાય કે અમે તમારી આગળ કહ્યો. ઈતિ વચનામૃત એવી રીતે વડતાલનું સોળમું વચનામૃત.
હવે પ્રકરણ
વારો માગ છું મહારાજ, જે દો રાજી થઈ દયાદ તારે રાજ કહે રાજી થઈએ, મારો મન માનું અમે જઈએ. ત્યારે બોલ્યા જન જોડિયા તો તમ પાસે માગીએ નાથ, મહાબળવંત માયા તમારી જેને આવડિયા નર નારી. તેવું વરદાન દીધી આપે તે માયા અમને ન વ્યાપે, વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. જે જે લીલા કરો તમે લાલ તેને સમજવલૌકિક ખ્યાલ, સતસંગી જે તમારા તાવે તેનો કે દિયો ભાવ ન આવે. દેશ કાળ ને ક્રિયાએ કરી તેથી તમને ન ભૂલીએ હરી, કામ ક્રોધ ને લોભ કુમતી મોહ વ્યાપીને ન ફરે મોતી, તમને ભજતા આરુજ પડે માગીએ એ અમને ન લડ. જેટલું માગીએ થઈએ અમે દેજો દયા કરી હરી તમે, વળી ન માગીએ અમે દેહ તમે સુણી લેજો હરી તેથી દેશોમાં દેહાભિમાન જેને કરી સર ભગવાન, તેથી કુસંગ નો સંગમ દેજો અધર્મ થકી ઉગારી લેજો. તેથી દેશોમાં સંસારી સુખ દેશોમાં પ્રભુવાસ વિમુખ, દેશોમાં પ્રભુ જગત મોટાઈ મદ મચ્છર ઈરસાતાઈ, દેશોમાં દેહ સુખ સંયોગ દેશોમાં હરિજન નો વિયોગ, દેશોમાં હરિજન ને અભાવ જે દેશો માં અહંકારી સ્વભાવ દેશો માં સંગ નાસ્તિક નરાય મેલી ચમને જે કર્મ નિભાય તે આદિ નથી માગતા અમે દેશો માં દયા કરીને તમે પછી બોલ્યા શામ સુંદર જાઓ આપો તમને વર મારી માયા માં નહીં મૂંઝાવો દેહાધિક માં નહીં બંધાવો મારી ક્રિયામાં નહીં આવે દોષ મને સમજશો સદા દોષ તેમ થયે રહ્યાત સત્ય કહે માની વાત દીદા દાસ ને ભગવા એવા બીજું કોણ સંમત એવું દેવા તેમ રમ્યા રંગ ભર હોળી હરી સાથે હરી જન કોળી હયા રસ બસ રંગ ભીનો ચાલો નાવા કરે નાથ દીનો પછી પોતે થયા અસવાર સંગ ચાલ્યા સખાય પાર જાતા વાતા નાવા નાથ ગયા હરી લીલા નાતા નાથ પીયા નારી નાથ ચાલ્યા સતા સંગે પતિ આનંદ ભર છે અંગે આવ્યા સંત દેનાથે બોલાવ્યા કહો સારું ભેટ શુલાલા કહે સંત લાલા ફુલાર નાથ કહે આવો લાવો આવાર પછી અશ્વતી હેતા ઉતર્યા સંતે પુષ્પ ના શણગાર કર્યા સંતે આરોપ્યા ફૂલ લાર બાંધ્યા બાજુ તે શોભે પાર સોરા ગજરા ફૂલ ના ધર્યા કાને ગુચ્છ તે ફૂલ ના કર્યા બાય ભેર ખાતમ કણ સાર કર્યા ફૂલ તણા શણ બાર ધૂપ ધીપ ઉતારિયા રતી કર દોડી કરી ને વિનંતી કરી પૂજા ને લાગ્યા પાર લીખી નાથ પતન થાય શ્યામ સલુણો શોભે છે હતી મનો સુંદર મૂરતી નૈણા ભરીને નિરખે છે જન્ના જોઈ જીવન થયા બન્ના જય જય કહે નિજ દાસ વિધુ સુખ વિધુ અવિનાશ વડે લીલા લૌકિક સામે સ્વભાવંત સારંગ પુર ગામે કર સમય સુંદર જાણો ભાગણ સુધી પૂનમ પ્રમાણ તે દિવસે નાથ લીલા પીધી પછી સર્વને શીખદ દીધી
વાલા ભક્તો, એ વખતે પેલા ટેપ આવતા આવા કેસેટ ચડાવવાના, એમાં નડિયાદના મંદિરમાં સ્વામી બેઠા હતા રસોડાની આગળ, ત્યારે સ્વામીને વિનંતી કરી કે થોડુંક આટલું અમને રેકોર્ડિંગ કરવા દો. ના જ પાડે, પછી આટલું કરી દીધું. ફોટો લેવાની ના પાડે, બધી ના જ પાડે. એક ફોટો ઊંઝાના રાજેશભાઈ એમને ખબર નહોતી પાડી લીધેલો, જે આમ વાંચે છે ને એ. આ એક ફોટો રિયલ ફોટો છે સ્વામીનો. આ સિવાય કોઈ ફોટો નથી. અને આ એક વચનામૃતને 164મું પ્રકરણ, 2 એમનો વોઇસ છે, આટલું એમનું ઉપલબ્ધ છે. ભલે ભક્તો, હવે થોડી વાર ઊભા થઈને ધૂન ગાશું અને પછી કથામાં આગળ વધશું.
સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ.
સ્વસુહૃદવત યથાશક્તિ તત્સંભાવનમ એવ કર્તવ્યમ નતુ તદનાદરાદિતિ ભાવઃ. શતાનંદ સ્વામી એવું કહે છે કે મહારાજે અહીંયા જે દીનજનને વિશે સ્નેહવાળા થવું એ જે કહ્યું એનો શું અર્થ છે, શું ભાવાર્થ છે એ તો સ્વામી એવું લખે છે કે સ્વસુહૃદવત એટલે કે પોતાના સુહૃદ હોય તેમ યથાશક્તિ તે દીનજનો પ્રત્યે ગરીબો પ્રત્યે તમારે ભાવના રાખવી, એની સંભાળ રાખવી, પણ તેમનું અપમાન વગેરે તો ન જ કરવું. આવો એનો ભાવાર્થ સ્વામીએ કાઢીને આપ્યો. સુહૃદવત એવું લખ્યું, આપણો હૃદયનો મિત્ર હોય એના પ્રત્યે આપણે કેવી ભાવના રાખવી, એવી ભાવના તમારે દીનજનો પ્રત્યે રાખવી, આ ભગવાનની આજ્ઞા છે. હૃદયમાં એક સવાલ થાય છે કે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા આ આજ્ઞાને કેટલીક પાળીએ છીએ. થોડો હિસાબ તો કરવો પડે એવું છે. આ દીનજનોને વિશે દયાવાન થવું મહારાજે કહ્યું એમાં આપણે કેટલાક આગળ છીએ કે પાછળ છીએ, પાળવી પડે. જ્યાં જ્યાં આવા દીનજનો દેખાય તો એમને મિત્રની જેમ વાત્સલ્ય આપવું જોઈએ. પણ એકવાર માણસ પૈસા પાળો થઈ જાય, ધનવાળો થઈ જાય, સત્તાવાળો થઈ જાય, પછી એને એનું ફોર્મ ચડી જાય છે, પછી દીનજનો ઉપર જરાય એને દયા રહેતી નથી ભાઈ. એને તે બધા હાવ માય કાંગલા નકામા લાગે. ધનવાનોના દીકરાઓ ગરીબના છોકરા સાથે રમે ને તો પણ ગમતું નથી ગમતું. આપણે એમની સાથે ન રમાય એમ, આપણે ક્યાં નહીં ક્યાં એમ, એમાં પોતાના મિત્રની જેમ માનીને એમની હારે સ્નેહવાળા રહેવું એ તો બહુ કઠણ કામ છે. અમુક અમુક ભગવાનની આજ્ઞા પાળવી બહુ ભારે છે ભાઈ. એ તો આપણે આપણા ફોર્મમાંથી હેઠા ઉતરીએ ને તો જ મેળ પડે. આપણે કંઈક જોમમાં ફોર્મમાં આપણા વટમાં કેફમાં રહેતા હોઈએ, ચાહે એ ધનનો હોય, ઓળખાણનો હોય, રૂપનો હોય, કુળનો હોય, બુદ્ધિનો હોય, ભણતરનો હોય, આશ્રમનો હોય, નાત જાતનો કેફ હોય, આ એકેય કેફ આ આજ્ઞા પાળવા દે એવો નથી. મરી ગયા આમાં તો બધા કેફ રહિત થઈએ ને માત્ર એક ભગવાનની આજ્ઞાનો જ કેફ રાખીએ તો પડે. વ્યાસ ભગવાને તો એવું કહ્યું છે કે દરિદ્રેષ્વ અંગીહીનેષુ વિપન્ને વામયા વિશે શક્ત્યાનુકંપામ કુર્વીત સ્ત્રીષુ દૈવ હતેષુ ચ. એક દરિદ્ર, બીજો શરીરની ખોડ ખાપણ વાળો જેને આપણે વિકલાંગ કહીએ, હેન્ડીકેપ, આંધળો લંગડો વગેરે, તથા રોગી, આપત્તિમાં આવેલ વ્યક્તિ, સ્ત્રી અને દુર્ભાગી પર પોતાની શક્તિ પ્રમાણે દયા કરવી જોઈએ, રાખવી જોઈએ, એમની સેવા પ્રેમથી કરવી, આવું ભગવાન વ્યાસે કહ્યું છે. અનુકંપામ કુર્વી ત, આટલા માણસ ઉપર અનુકંપા કરો એટલે દયા કરો. દરિદ્રી ખોટખાપણ વાળા ઉપર, રોગી ઉપર, આપત્તિમાં ફસાઈ ગયેલ ઉપર, સ્ત્રી ઉપર, અને જેને ભાગ્ય હણી નાખ્યો હોય, દુર્ભાગ્ય માણસ ઉપર તમારી શક્તિ પ્રમાણે તમારે દયા કરવી જોઈએ, એમની સેવા પ્રેમથી કરવી જોઈએ, એવું ભગવાન વ્યાસ કહે છે. આપણાથી આ પડે છે આજ્ઞા તપાસવા જેવું ખરું. હવે એક અર્થ એવો કાઢે છે કે દયા કોને કહેવાય, દયાનો અર્થ કરે છે. પરોવા બંધુ વર્ગો વા મિત્રમ દ્વેષ્ટા પીવા સદા આપન્ન સર્વથા રક્ષો દયેશા પરિકીર્તિતા. પોતાનો હોય કે પારક્યો હોય, પોતાનો બંધુ વર્ગ હોય કે અન્ય વર્ગ હોય, મિત્ર હોય કે શત્રુ હોય, પણ તેઓનું આપતકાળમાં પોતાની શક્તિ અનુસારે સર્વ પ્રકારે રક્ષણ કરવું એને દયા કહેવાય. દયાનો અર્થ એ ગાભા કાટના કેવો છે, શત્રુ નહીં એ મુશ્કેલીમાં હોય ને મૂંઝવણમાં હોય તો એનું આપતકાળે રક્ષણ કરવું, આ નામ દયા કહેવાય. આપણે તો રાજી થઈ, ઠીક લાગનો છે, મારો તોડી નાખો, લૂંટી લ્યો, આજ દયા નથી, આ ક્રૂરપણું છે.
હરિલીલામૃતમાં લખ્યું છે, હરેક ભૂખ્યો જન હોય કોઈ દેખાય દુખી જન માહી, તોય જેને દિલે કાંઈ દયા ન આવે તે જાતિ તો રાક્ષસની કહાવે. દયાવાન થાવું તે માનવતા છે. દયા ધર્મ કા મૂલ હૈ પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ છાંડીએ જબલક ઘટ મે પ્રાણ. પાની બાઢો નાવ મે ઘર મે બાઢો દામ, પાની બાઢો નાવ મે ઘર મે બાઢો દામ, દોનો હાથ ઉલેચીએ યહી સજ્જન કા કામ. પાની બાઢો નાવ મે, નૌકામાં પાણી આવે તો બે હાથે ઉલેચવા માંડો, પાણી ભરાવા દેશો નહીં. યદિ નાવ મે પાણી ભર ગયા તો સમજો ડૂબ જાઓગે. એસે હી ઘર મે ધન આને લગે, સંપત્તિ કા આવાસ હોને લગે, તબ સમજના એ સંપત્તિ કો દાન મે દે દેના ચાહીએ. અગર ઘર મે સંપત્તિ ઇકઠ્ઠી હો ગઈ તબ ભી તુમ ડૂબ જાઓગે, મર જાઓગે, તુમ્હારી પ્રજા પાગલ હો જાયેગી, ભોગ વિલાસ મે ગીર જાયેગી, સંસ્કાર નષ્ટ હો જાયેગા, સત્સંગ નામ શેષ સમાપ્ત. પાની બાઢો નાવ મે ઘર મે બાઢો દામ, દોનો હાથ ઉલેચીએ યહી સજ્જન કા કામ. એને ડાયો માણસ કહેવાય, સમજણો માણસ કહેવાય, ઉલેચવા જ માંડે. પણ આ સમજણ હોવી જોઈએ કે જો નૌકામાં પાણી વધારે ભરાણું અને જો આપણી પાસે સંપત્તિ વધારે થઈ ગઈ તો આપણે ને આપણું કુટુંબ અવશ્ય સંસ્કારહીન સત્સંગહીન અભિમાની અને ભોગી વિલાસી કુસંગી થઈ જશું. માટે ઉલેચવા માંડો. શ્રીજીએ શિક્ષાપત્રીમાં ગરીબો માટેની આજ્ઞા આ શ્લોકમાં તીર્થક્ષેત્રના વિધિ સાથે મૂકી છે. એક વાત ઉપર ધ્યાન દોરવામાં આવે છે. ત્રિભુવન વ્યાસ એવું કહે છે કે શ્રીજીએ શિક્ષાપત્રીમાં ગરીબો માટેની આજ્ઞા આ શ્લોકમાં, એટલે કે તીર્થયાત્રાના વિધિ સાથે મૂકી, કર્તવ્ય દ્વારિકા તીર્થ એ આજ્ઞા કરીને પછી એમ કીધું કે દીનજનોની વિશે દયાવાન થવું. બે આજ્ઞા જે આ શ્લોકમાં મૂકી એમાં તીર્થયાત્રાની સાથે ગરીબો ઉપર દયાવાળા થવું એમ લખ્યું એક શ્લોકમાં બે ભેળું. એમાં પણ રહસ્ય જણાય છે. કેમ જે જેમ તીર્થક્ષેત્ર ફળદાયક છે તેમજ ગરીબના હૃદયમાં ભગવાન વિશેષપણે બિરાજે છે. ગરીબ મનુષ્યમાં નાત જાત વર્ણ કે આશ્રમની દ્રષ્ટિથી સેવા કરવી એમ ન હોય, પરંતુ ગરીબ માત્રને સદભાવથી આપણે સેવવા એની સેવા કરવી. આપણી નાતનો જ હોય ને આપણો હગો જ હોય તો સેવા કરીએ, બસ બીજાનો આપણે જરાય લાભ સેવાનો ન લઈએ. એવું ભગવાને કાંઈ કીધું નથી કે તમારો હગો લાગતો વળગતો ગરીબ હોય તો જ એની સેવા કરવી, એવું શિક્ષાપત્રી નથી. હો તમારા ગામનો જ હોય ઓળખીતો હોય ને તમારો જ હોય ને તો એની સેવા કરવી, ના. અહીં તો ગરીબ એટલે એક્સ વાય ઝેડ, કોઈ પણ હોય, તમારો દુશ્મન હોય તોય. શિક્ષાપત્રી એમ કે છે આપણે ઘણાક અર્થ આપણી મેળે કાઢી લેતા હોઈએ છીએ, પણ એક વાત સાચી તમને કહી દઉં કે કાંઈ આફ્રિકામાં કે બીજે ચીજે માણસો ગરીબ છે ત્યાં આપણને લાંબા થઈને સેવા કરવાનું મહારાજ નહીં કહેતા, એ પણ હું સાથોસાથ કહી દઉં. દુનિયામાં બહુ જગ્યાએ બહુ માણસો ગરીબ છે તો શું કરવું? તો એક જ અર્થ નીકળે કે આપણે સહજ તૈયાર જિંદગી જીવીએ છીએ એમાં કોઈ માણસ આપણા કોન્ટેક્ટમાં આવી જાય, સહજ તૈયાર આપણા ઘરની આજુબાજુ, ઓફિસની આજુબાજુ, આપણા રસ્તાની આજુબાજુ, આપણા ગ્રુપની આજુબાજુ, તો ભગવાને જ એને આપણી પાસે મોકલ્યો છે એમ માનીને થાય સેવા કરી નાખવી. ઇન્ડોનેશિયામાં ન્યા કાંઈ જવાની જરૂર નથી. સમજી લેવું કે આને ભગવાને મારે ઘરે મોકલ્યો, મારે રસ્તામાં મોકલ્યો, અમારા પ્રસંગમાં ગ્રુપમાં કે અમારા હગા સંબંધીમાં આને બિચારાને ગરીબને મોકલ્યો, અને મારી પાસે સગવડતા છે, હું એની સેવા કરી શકું એમ છું, કરી નાખવી. ખ્યાલ આવ્યો તમને? સહેજે કેવી રીતે પાણી છે ને, પાણી પાણી હાલતું હોય ને તો તમે જોજો એ પાણી કૂદીને ક્યાંક વધારે ધરતી તરસી હોય ત્યાં નથ પડતું, એ બેઠું બેઠું હાલ્યું જાય. ભરોડું આવે, ખાડો આવે, દર આવે, બધાને પૂરતું જાય અને આગળ આગળ ચાલ્યું જાય. લીલી ધરતી આવે કે હુકી ધરતી આવે, બહુ તરસી ધરતી આવે કે ધરાઈ ગયેલી ધરતી આવે, પાણી એમને માયલું જાય. એમ આપણા જીવનમાં આ રીતે આપણે હાલ્યું જવાનું છે. કૂદકા મારીને ક્યાંક ઠેકડો મારીને હું આમ સેવા કરી નાખું ને એવો દેંડાટ કાંઈ કરવાની જરૂર નથી. સહજ સ્વભાવિક જીએ જાઓ. તમારા રસ્તામાં કોઈ આવી જાય ગરીબ તો ઉપેક્ષા ન કરતા થાય તે મદદ કરી દેજો. ભગવાને એ તમારા કોન્ટેક્ટમાં મોકલેલો છે, તમારે માટે જ મોકલ્યો છે. તમે જ અત્યારે એના હૃદયમાં સુખ આપી શકો એમ છો. તમારે રૂપે ભગવાન એની મદદ કરવા માગે છે એટલે તમારા સંસર્ગમાં એને ગમે તે રીતે ગોઠવી દીધો. કેમ બીજે ક્યાંય કોકના સંસર્ગમાં ન ગોઠવો? આવું સમજીને સેવા કરવી. હવે આજ્ઞા પાળવાથી થતું સુફળ. ગરીબોની સેવાથી આપણા અંતરમાં સહજ સુખ અનુભવાય છે. દીનજનોની દુઃખીજનોની અંતરની આંતળી ઠારીએ તો જરૂર આશીર્વાદ મળે છે. એમાં આપણી યશ કીર્તિ પણ વધે છે. ગરીબોની સેવા કરતા કોઈ સત્પુરુષની સેવા થઈ જાય તો જન્મ મરણ થકી પણ મુકાવી દે છે. દેવાની ટેવ પડી હોય, આપણા પરિવારને પણ કાંઈક દેવાની ટેવ પાડી હોય, દેતા દેતા કોઈક સત્પુરુષને ક્યાંક અપાઈ ગયું તો બેડો પાર થઈ જાય, મોક્ષય થઈ જાય. જેમ વખાણ કરવાની ટેવ હતી ગુણાતીતાનંદ સ્વામીના વખાણ ધ્વારાજીના ગાંડા મુસલમાને કર્યા તો સ્વામી એને મોક્ષ કર્યો. જેમ આપવાની ટેવ હતી તો ગુણાતીતાનંદ સ્વામી કાળવા નદીએ નાઈન ઠરી ગયા હતા અને એક મુસલમાનના છોકરે લાકડા આપીને સ્વામીને તપાડ્યા તો સ્વામીએ બાવલામાંથી બાઉદ્દીન દીવાન બનાવી દીધો. આપવાની ટેવ હતી આપી દીધું તો મુસલમાનના બાળકને પણ હિન્દુ મહાસંતના જબર આશીર્વાદ મળ્યા, જૂનાગઢનો દીવાન થયો. ટેવ હોય તો કામ થાય પણ ટાણે ખિસ્સામાં હાથ નાખી શકાય નહીં, મદદ મોકલી શકાય નહીં, હૂંફનો એક ફોન ન કરી શકાય. ત્યારે સમજી લેવાનું કે ઈશ્વર આપણી ઉપર રૂઠ્યા છે. પોતાને આપત્તિ આવી પડે ત્યારે બધા મદદ કરે છે, એ ગમે છે કે નહીં, સારું લાગે છે? બસ આ વિચાર કરીએ તો પણ આપણે કોકને મદદ કરી શકીએ છીએ. સાચો સાથી એ બી વિચાર કરવો જરૂરી છે કે મારે આવું દુઃખ આવશે તો કોણ મદદ કરશે? મદદ થઈ શકે તો. વાલા ભક્તો, શ્રી હરિજી મહારાજને પણ દીનજનો ઉપર ગરીબજનો ઉપર અત્યંત દયા આવતી હતી. મહારાજ સ્નેહ રાખતા હતા. સ્વાભાવિક ચેષ્ટાના આ વાત આવે છે. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુ નામીનો. કોઈને દુખ્યો રે દેખી ન કમાય, દયા આણી રે અતિ આકળા થાય. અંધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જ વાળે. આપણા પ્યારા મહારાજ જ્યારે ગાદીએ બેઠા ત્યારે રામાનંદ સ્વામી પાસે જે બે વરદાન માગ્યા ને એનો વિચાર કરો છો. આજે એ વરદાન સત્સંગમાં પ્રસિદ્ધ છે કે હે ગુરુદેવ, તમારા ભક્તને એક વીછીનું દુઃખ આવવાનું હોય તો તેને બદલે મને કોટી વીછીનું દુઃખ થાય, પણ તમારા ભક્ત દુઃખી ન થાય. બસ દુઃખી ન થાય. દીનજનોની દુઃખીજનોની મને સેવા દઈ દે. એ જે પ્રારબ્ધે જે કર્મે જે ભૂલે દુઃખી થતો હોય, એ પ્રારબ્ધ એ કર્મ એ ભૂલનો ભોગ મને બનાવી દે. આ ઉમદા ભાવના આ સેવા દેખો. અહીંયા સુખિયાની સેવા મહારાજે નથી માગી, દુખિયાનું પ્રારબ્ધ માગ્યું છે. તેના નસીબમાં રામપાત્ર લખ્યું હોય તો તે મને આવે, પણ તમારો કોઈ આશ્રિત ભક્ત અન્ન વસ્ત્ર કે આબરૂએ કરીને દુખી ન થાય ગુરુદેવ, એ વરદાન આપો. વાલા ભક્તો, બીજાને દુઃખમાં મદદરૂપ થવું એ દયા છે, પણ બીજાના દુઃખ પોતે લઈ લેવા, બીજાનું પ્રારબ્ધ ને પાપ પોતે લઈ લેવું અને પોતાનું સુખ ને સારું પુણ્ય ને પ્રારબ્ધ બીજાને આપી દેવું, એને અતિ દયા કહેવાય છે. વિશ્વના ઇતિહાસમાં 21 વર્ષના યુવાન શ્રી સહજાનંદ સ્વામીએ જે માગ્યું છે એ બીજે ક્યાંય દેખાતું નથી, એવી દયા વરસાવનાર હજી સુધી કોઈ નજરે થતા નથી. ગજબની વાત છે. શ્રી હરિએ પંચાળામાં નદીને હામે કાંઠેથી ગરીબને બોલાવીને શેલણના જમણ જાતે જમાડ્યા છે. બોલો, ઠેર ઠેર સદાવ્રતો શરૂ કરાવ્યા, અન્ન ક્ષેત્રો ખોલાવેલા, કુવા અને તળાવ બંધાવ્યા છે બધા માટે. ધર્મપુર નો એક ઇતિહાસ કહું છું. વસંત પંચમી ને દિવસે મહારાજ કુશલકુંવરબા રાણીને ત્યાં ધર્મપુરમાં હતા. કુશલકુંવરબાઈ રાણીએ ઘણી ધનાદિકની મહારાજની આગળ ભેટ મેકી. તે સમયે એક દ્વિજ ટેલિયો બ્રાહ્મણ હતો, તે ઘણાક માસથી બિચારો ટેલ નાખતો. તે ખબર સાંભળીને મહારાજ પાસે આવીને બોલ્યો કે હે ગરીબ નિવાજ, હું ટેલિયો છું, દુર્બળ છું, દુઃખી છું, વિપ્ર છું, મારે દીકરી પરણાવી છે અને છોકરાને યજ્ઞોપવિત અપાવી છે, તે સારું, ઘણા દિવસથી હું ટેલ નાખું છું આ ધરમપુર શહેરમાં, પણ મારું ગરીબનું કામ કોણ કરે, તમ વિના બીજો કોણ કરવા સમર્થ છે, માટે હે મહારાજ તમે તો બ્રહ્મણ્ય દેવ છો, તેથી મારા દારિદ્રને કાપો. એ જ વખતે શ્રીજી મહારાજે તે બ્રાહ્મણ પ્રત્યે એમ કહ્યું, અલે બોલ તારે કેટલા રૂપિયા જોઈએ. બરોબર, રાણીએ તાંહડા ભરીને મૂક્યા હતા અને એ વિપ્રે કહ્યું કે હે મહારાજ તાંહડા ભાળી ગયો વિપ્ર, 1000 રૂપિયા જોઈ. શ્રીજી મહારાજે તેને 1000 રૂપિયા આપ્યા હતા. વાલા ભક્તો લઈ જા, જા તારે કોઈની પાસે માગવું ન પડે, એવો અયાચક કર્યો, ગજબ નો યાચક. આ રીતે શ્રીહરિએ સદૈવ દીનજનને વિશે દયાવાન થવું એમ કહ્યું. હમણાં સુરતમાં ધર્મકુળના કોઈ વિપર છે, એને બહુ છોકરાની બીમારી થઈ, આ થઈ, તે બહુ તકલીફ થઈ. પછી કોકે કીધું કે તમે કારેલીબાગ જ્ઞાન સ્વામીને મળો, તમને પૈસા આપશે. પછી કારેલીબાગ મારી પાસે આવ્યા, મને કાંઈ ખબર નહીં, હું એને ઓળખું નહીં, એટલે મનમાં મૂંઝાણો કે આ ખરેખર ધર્મકુળ જ છે અને ખરેખર દુઃખી જ છે, જાણ્યા વગર આપણે એને ધન દઈ દઈએ અને કાંઈક દુરુપયોગ થઈ જાય તો પાપ આપણને લાગે. એટલે મેં એને કીધું કે તમારા પરિચયવાળા કોઈ ઓળખીતા માણસ કે હરિભગત હોય તો મને તમારો પરિચય આપો. તો અર્જણભાઈ ધોળકિયા મને ઓળખે, એને કારખાને મને એને હીરા શીખવાડ્યા ને ત્યાં હું કામે બેહતો, અત્યારે બીજે બેહું છું, પણ અત્યારે હું મુશ્કેલીમાં બહુ છું. એટલે મેં અર્જણભાઈને ફોન કર્યો. અર્જણભાઈ મને કે સાચી વાત છે સ્વામી, એ ભોળો ભોલો છે, ધર્મકુળનો બ્રાહ્મણ છે અને આપવા જેવો છે, એમાં કાંઈ ખોટું નથી. મેં કીધું બહુ સરસ, ચાલો. પછી મેં એને પૂછ્યું, મેં કીધું તારે ખર્ચ કેટલો છે? ત્યારે કાંઈક 2 લાખ ઉપર ખર્ચ, દવાનો અને છોકરાનો આનંદ. એટલે મેં અર્જણભાઈને ફોન કર્યો, મેં કીધું આનો ખર્ચો બહુ ઝાઝો છે ને એ એમ કહે છે કે તમે એને કાંઈક રૂપિયા આપ્યા છે. તો કે હા સ્વામી, મેં એને 15000 આપ્યા છે, ઉછીના કહીને આપ્યા છે. એટલે મેં અર્જણભાઈને કીધું એવું નહીં, હવે આ ખરેખર દુઃખી છે ને તમે જાણો જ છો કે રિયલ દુઃખી છે ને ગરીબ છે ને ધર્મકુળના બ્રાહ્મણ છે. મેં કીધું આપણે બે એવું કરીએ, કાલીબાગ મંદિર અને તમે એને જેટલો ખર્ચ થાય એ અડધો અડધો બે આપી દઈએ અને કોઈ પાસે જવું ન પડે. તમને કે સ્વામી ઓકે. આ વાતને ઘણો સમય થઈ ગયો. મને અર્જણભાઈએ પછી ફોન કર્યો નહીં કે એને ખર્ચ કેટલો થયો, મેં તેમને ભળાવી દીધું. પછી એક દિવસ મેં એને ફોન કર્યો, મેં કીધું ઓલા બ્રાહ્મણને આપણે બે અડધો અડધો ખર્ચ આપવાનો હતો અને મેં કહ્યું હતું કે અત્યારે તમે આપી દેજો અને પછી હું તમે મને કહેજો એટલે હું તમને મંદિરે પૈસા આપી દઈશ. એટલે અર્જણભાઈ કે હા, એ મારી પાસેથી પૈસા તો લઈ ગયો બધા, 1,15,000 ને બીજા કંઈક લઈ ગયો છે અને છે, પણ હજી મને પાકો એનો આંકડો નથી. પછી એક દિવસ ફરીને મેં ફોન કર્યો, મેં કીધું હવે કાંઈ નક્કી થઈ ગયું? કે સ્વામી બધું નક્કી થઈ ગયું છે. તો મેં કીધું હું કેટલા પૈસા મોકલું? ત્યાં મને કે હવે તમારે મંદિરમાં જ દેવાના, પાછા અમારે મંદિરમાં દેવાના જ છે ને, અમે હવે એમ કરો તમારે ન દેવાય. મને કે હું બધા આપી દઉં છું. મેં કીધું એવું ન હાલે. તા કે ના ના ના, હવે તમે આમાં કાંઈ બોલતા નહીં, જે ખર્ચ થયો એ બધા હું આપી દઉં છું. એમ અર્જણભાઈ ધોળકિયાએ આ દીનજન ઉપર દયા કરી એ વાત વધાવવા જોઈએ. જરૂર હતી તો આપી દીધી. એવે ટાણે જો આપણી પાસે સંપત્તિ હોય ને દિલમાં લોભનો રોગ લાગુ ન પડે ને ધન દેવાય તો એ આપણી જ નાવમાંથી આપણે પાણી ઉલેચી નાખ્યું છે. આપણે નહીં બુડીએ, ભવસાગર પારવ્યા જવું. તમને સવાલ કરું કે આપણી નાવમાં પાણી ભરાઈ ગયું હોય, આપણે બહુ તરસ્યા હોઈએ, પાણીની બહુ જરૂર હોય તો એ નાવમાં પાણી ન રહેવા દઈએ, કેમ જે મોત દેખાય ઉલેચી જ નાખીએ. ખરેખર ઘણી આ બધી અદભુત વાત છે. મહારાજે 1000 રૂપિયા આપી દીધા. ત્યારે શ્રીજી મહારાજે તેને 1000 રૂપિયા આપ્યા અને તેને કોઈની પાસે માગવું ન પડે એવો અયાચક કર્યો. આ રીતે શ્રીહરિએ સદૈવ દીનજનને વિશે દયા રાખી છે. વાલા ભક્તો, એક વાત ધ્યાનમાં લેજો, કરેલું ક્યારેય નિષ્ફળ જાતું નથી, ક્યારેય નહીં. હો, તમે કાંઈક કોકને મદદ કરી હોય, કાંઈક આપ્યું હોય, તો એ તમારું નથી જવાનું, નથી જવાનું, નિષ્ફળ નથી જવાનું. ઈશ્વર તમને પાછું દેવાના દેવાના છે, ચોક્કસ દેવાના છે. કદી માની લો તમે કોઈને ગરીબ જાણી, ભક્ત જાણી, અને એની ખૂબ મદદ કરીને એ માણા પાપી હતો ને ઠગ હતો ને તમને છેતરી ગયો છે, તો પણ તમે તો એને ભગવાનની આજ્ઞા માનીને, ગરીબ માનીને સેવા કરી છે, તો ફળ દેવા ભગવાન બંધાયેલો છે. આપો સિદ્ધપુર શહેરનો સિદ્ધ વલ્લભ રાજા ચોમાહામાં 4 મહિના બધા સાધુ સંતોને જ્યાંથી ત્યાંથી તેડાવીને પોતે ત્યાં રાખતો. એમાં બધા ગુણિયલ નહોતા, કોક એવા હતા તેવા હતા, પણ રાજા તો સાધુ જાણી ભેગ જાણીને ખૂબ પૈસા એને માટે વાપરતો, જમાડતો. તો એના ઉપર દયા કરીને ખુદ વનવિચરણ કરનાર ભગવાન સ્વામિનારાયણ એને ત્યાં જ્ઞાન, પોતાનું જ્ઞાન આપ્યું ને એનું કલ્યાણ કર્યું. બોલો, ફળ મળ્યું કે ન મળ્યું? ખોટા સિદ્ધની સેવા કરી નાખી, જ્ઞાની કરી નાખી, એની પણ ભગવાને એને છોડ્યો નહીં કે આ ભોળો ને પવિત્ર છે, એને બહુ મારા માટે દાન પુણ્ય કર્યા, મરજાવું જોઈએ. હાચાને કર્યા, અજ્ઞાલાયક ને કર્યા, પણ એને કર્યું છે, એનું ફળ મારે દેવું જ. ભગવાન ક્યાં? આવી બધી બહુ વાતો સમજવા જેવી છે. ઘણી વખતે આપણે બહુ નેગેટિવ ને વધારે બુદ્ધિવાળા જાણે હોઈએ એમ ડાપણ કરવા માંડીએ છીએ, ત્યારે આપણે પોતે જ ઠગાઈ જઈએ છીએ. આ આવો છે ને, આ તેવો છે ને, આમાં આમ છે ને, આમાં તેમ છે ને, બધે ખોચરા કાઢીએ ને, તો ક્યાંય તમે પૈસો ન આપી શકો. આઈ જરૂર નથી, આઈ માણા હારા નથી, હવે આ તો આમ કરે તો રડે, આને હું આની જરૂર છે ને. લે, કરી વાત સમજાણું. અમે નરસંડામાં ભણતા હતા, મારે ચપ્પલ તૂટી ગયા. ઓલા 4 કિલોમીટર આવવું જવું ને, પછી મેં એક ધનવાનને કીધું મારે ચપ્પલ તૂટી ગયા, તો કે એમ કેમ તૂટી ગયા? તો ભાઈ તૂટી ગયા. મને કે પણ હમણે તમને લાવી દીધા તમે, કે આ તો તૂટી ગયા. મને કે 12 મહિનેથી હું વાપરું છું, હજી જરી ગહાણા નથી. મને કે ભાઈ તમે હાલો કેટલું? મને કે બસ અહીં મંદિર આવું એટલું. એમ કેમ તૂટી ગયા? આવી બધી વાતો છે. માણસને ન દેવું હોય ને એટલે બાના બહુ જડી જાય, લોભ બહુ નડી જાય. કરેલો ક્યારે નિષ્ફળ જતું નથી. ઈસવીસન 1892 વર્ષેની આ વાત છે, સાંભળજો. અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં હર્બર્ટ હુવર અને એનો મિત્ર બંને અભ્યાસ કરતા હતા. આર્થિક રીતે બિચારા બહુ ગરીબ. એકવાર તેમણે યુનિવર્સિટીની ફી ભરી શકાય એ હેતુથી અમેરિકાના પ્રખ્યાત પિયાનો વાદક ઇગ્નસી પેડર્સકીના સંગીતનું આયોજન કર્યું. એ વખતે પેડર્સકીના પ્રોગ્રામની ફી $20,000 હતી. વાલા ભક્તો, બંને વિદ્યાર્થીઓને પૂરો ભરોસો હતો કે તેઓનો આ પ્રોગ્રામ બરાબર સક્સેસ જશે અને ખૂબ રકમ મળશે. તેમાંથી પેડર્સકીની ફી આપ્યા બાદ પણ મોટી રકમ વધશે, તેથી પોતાના અભ્યાસમાં સારી રીતે કામ લાગશે. ગરીબ માણસોએ અભ્યાસ માટે આ ધંધો કર્યો. ગરીબનું નસીબ પણ ગરીબ હોય છે ભાઈ. બંને વિદ્યાર્થીઓને તે પ્રોગ્રામમાં $16,000 મળ્યા, 4,000ની ખોટ ગઈ. બંને બિચારા મુજાતા મુજાતા પિયાનો વાદક પાસે ગયા અને કહ્યું, અમારે તમને $20,000 આપવાના હતા, પણ અમે માત્ર $16,000 જ એકત્ર કરી શકીએ. વાલા ભક્તો, કરેલું કોઈનું જાતું નથી, એના ઉપર આપણે આ એક વિદેશનું દ્રષ્ટાંત લેતા હતા. પહેલા ભાઈએ પિયાનો વાદકને કહ્યું કે અમે વધારે પૈસા એકત્રિત કરી નથી શક્યા, હવે અમે છે ને ભણવાનું છોડી દેશું ને કમાણી કરીને તમારા બાકીના પૈસા આપી દેવું. આ વાત સાંભળીને પેલો પિયાનો વાદક ભાઈ કહે છે કે ભાઈ આ બધા પૈસા તમે રાખો, મેં આ પ્રોગ્રામ ફ્રીમાં કર્યો એમ તમે માનજો. મરદ ભણાવ એ વિદ્યાર્થી બાળકનો આખો દાખલો માપી ગયા. કારણે બિચારે પોતાની ફી નીકળે એના માટે મારો પ્રોગ્રામ નીકળ્યો ને એમાં એને બિચારે નુકસાન ગયું. હવે મારે શું લેવાનું? નહીં નહીં કે મારે જોતા જ નથી, આ તમે રાખો વાપરજો. ભણવાનું ચાલુ રાખો ભાઈ સાહેબ, ભણવાનું બંધ ન કરતા. મારે તમારી ફી જોઈતી નથી. તેથી આ બંને વિદ્યાર્થીઓને એમનો ખૂબ જ આનંદ થયો. એને ખૂબ આ પેડરનો આભાર માન્યો કે શાબાશ તમે. આ વાત તો પતી ગઈ. વર્ષો પછી પિયાનો વાદક ઇગ્નન્સી પેડર્સ્કી પોલેન્ડના વડાપ્રધાન બન્યા ભાઈ. 1919માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ પોલેન્ડની પરિસ્થિતિ સૌથી વધુ ખરાબ હતી. વિશ્વ યુદ્ધમાં પોલેન્ડ બહુ ઘવાઈ ગયેલું. 1919માં બહુ પરિસ્થિતિ નાજુક હતી. પોલેન્ડની પ્રજા ભૂખમરાને કારણે મરતી હતી અને આ પિયાનો વાદક એના વડાપ્રધાન. પ્રજાને બચાવવા વડાપ્રધાને વિશ્વના જુદા જુદા દેશો પાસે મદદ માટે આમ હાથ લંબાયો, પણ કોઈએ મદદ ન કરી, કોઈ જગ્યાએથી મદદ ન મળી. છેવટે પેડરવિસ્કીએ અમેરિકન ફૂડ ઓર્ગેનાઇઝેશન પાસે મદદ માટે હાથ લંબાવ્યો અને એ વખતે અમેરિકન ફૂડ ઓર્ગેનાઇઝેશનના વડા તરીકે હર્બર્ટ હૂવર ફરજ બજાવતા હતા. એ વખતે તેમણે પોલેન્ડને કલ્પના બહારની મદદ કરીને બચાવી લીધું. સાંભળજો, હર્બર્ટ હુવેરે કલ્પના બહાર મદદ કરીને બચાવી લીધું. પોલેન્ડના વડાપ્રધાન ઇગ્નન્સી પેડરવિસ્કી જ્યારે આભાર માનવા માટે અમેરિકા જઈને હર્બર્ટ હુબરને રૂબરૂ મળ્યા ત્યારે હર્બર્ટ હુબરે કહ્યું, તમારે મારો આભાર માનવાની કોઈ જરૂર નથી. કેમ ભાઈ? ત્યારે કે 1892ની સાલમાં અમે ભણતા હતા. અમે મુશ્કેલીમાં આવેલા સ્ટેનફર્ડ યુનિવર્સિટીના જે બે વિદ્યાર્થીઓને તમે મદદ કરીને ભણાવવાનો અમારો અભ્યાસ ચાલુ રખાયો તે બે વિદ્યાર્થી પૈકીનો હું એક પોતે જ છું. આ મદદનું ઋણ ચૂકવવાનો મારે માટે આ અવસર હતો. કોઈ પણ જાતની અપેક્ષા વગર કરેલી મદદ પ્રાયઃ અનંત ગણી થઈને હંમેશા આપણી તરફ પરત ફરતી હોય છે. કોઈ પણ જાતની અપેક્ષા વગર કરેલી મદદ પ્રાયઃ અનંત ગણી થઈને હંમેશા આપણી તરફ ફરતી હોય છે. લેવાની તો સૌને બહુ મજા આવે, ક્યારેક આપવાની મજા પણ લેવા જેવી હોય છે. મેરે ભાઈ, એ જી આવ્યાને દીએ આશરો, તરસ્યાને જળપાન, ભૂખ્યાને ભોજન દિયો, તોરી જય ઘનશ્યામ. ખાય હરિ કો ભજે તજે સકલ અભિમાન, નારાયણ તા પુરુષ કો ઉભય લોક કલ્યાણ. બંટી ને બાવટો ખાઈને ભગવાન ભજે અને સર્વ પ્રકારનું અભિમાન તજી દે એવા પુરુષ ઉપર નારાયણ પ્રસન્ન થાય છે, એના બંને લોક સુધરી જાય છે. તુલસી યહ સંસાર મે પંચ રત્ન હે સાર, તુલસી આ સંસારમાં પાંચ રત્ન શ્રેષ્ઠ છે. એક સંત સમાગમ, હરિ ભજન, દયા દાન ઉપકાર. હવે આપણે આ ભગવાનની આજ્ઞા દિનજનો ઉપર વાત્સલ્ય વરસાવવાની ન પાળીએ તો શું નુકસાન થાય? તદુપદ્રવે તું ભૂરી અનર્થાપત્તિ. સતાનંદ સ્વામીએ કહી નાખ્યું, તે ગરીબને ઉપદ્રવ થવાથી, એને પીડવાથી, એની સેવા નહીં કરવાથી અપાર દુઃખ આવી પડશે. તમારા જીવનમાં અપાર દુઃખ આવી પડશે. તુલસી ગરીબ ન છેડીએ, બડી ગરીબી કી હાય, મુવા ઢોર કે ચામસે લોહ ભસ્મ હો જાય. દુર્બલમ ક્લેશયદ્યસ્તુ પુમાન મુપહસેત ચ વા આકસ્મિકી મવાપ્નોતિ વિપદમ સતુ ભૂયસીમ. યા કોપી દુર્લભમ જીવમ બલવાન પીડ્યત જનઃ કુલમ સમૂલમ દહતિ સો અન્યાયસ્તસ્ય નિશ્ચિતમ. એક વાત ધ્યાનમાં રહે કે આપણે કદાચ માની લો કે એની સેવા નથી કરી શક્યા તો આપણે દોષ નથી, પણ કોઈ દિનજનને જો આપણે દુભ્યો અને એને દુખ્યો તો મરી ગયા સમજો. જે કોઈ મનુષ્ય ગરીબને પીડે છે, તેની મશ્કરી કરે છે, તો તેને ઓચિંતા પુષ્કળ વિપત્તિ આવે છે. જે કોઈ બળવાન માણસ દુર્બળ ગરીબને પીડે છે, તો તેનો તે અન્યાય ચોક્કસ રીતે તેના કુળ કુટુંબને બાળી દે છે. એનો કરેલો અન્યાય કુળ કુટુંબને બાળી દે. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 72મા માં એવું કહે છે કે જે ગરીબને કલ્પાવે તો તેનું કોઈ રીતે રૂડું જ થાય નહીં. સર્વા અવતારીની પરાવાણી. અને મહાભારતમાં ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું હતું, હે યુધિષ્ઠિર, જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશે સહિત બળીને ભસ્મ થઈ જઈશ. માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો ગરીબ હોય, તમારો હગો હોય કે બીજો હોય, પણ ગરીબ માત્ર ને લેશ માત્ર દુખવા નહીં. અને જો ગરીબને દુખવે તો તેનું કોઈ પ્રકારે સારું થાય નહીં. અને જો ગરીબને દુખવે તો બ્રહ્મ હત્યા જેવું પાપ થાય. આવું મહારાજ બોલ્યા પ્રથમના 72માં. લ્યો વળી વચનામૃત વડતાલના 11માં મેં એમ કહ્યું કે અમારો તો એવો સ્વભાવ છે જે એક ભગવાન, બીજા ભક્ત અને ત્રીજા બ્રાહ્મણ ને ચોથો કોઈ પણ ગરીબ મનુષ્ય, એ ચારથી તો અમે અતિશય બીએ છે. જે રખે એમનો દ્રોહ થઈ જાય નહીં. અને એવા તો બીજા કોઈથી બીતા નથી, કેમ જે એ ચાર વિના બીજાનો કોઈ દ્રોહ કરે તો તેના દેહનો નાશ થાય પણ જીવનો નાશ થાય નહીં. અને આ ચારમાંના કોઈ પણનો જો દ્રોહ કરે તો એનો જીવ પણ નાશ પામી જાય. ભાગવતમાં તો એમ કહ્યું છે કે શાંત અને સમદર્શી બ્રાહ્મણ પણ જો ગરીબોની ઉપેક્ષા કરે તો તેનું બ્રહ્મત્રેજ સ્રવી જાય. મેરે ભાઈ, ગૌરવમ લભ્યતે દાનાત ન વિત્તસ્ય સંચયાત સ્થિતે રુચ્ચેય પયો દાનમ પયો ધીના મધ સ્થિતિ. મસ્ત વાત કરે છે. આનો અર્થ સાંભળવા જેવો છે. દાનથી ગૌરવ મળે છે, ધનના સંગ્રહથી નહીં. મેરે ભાઈ, દાન થી ગૌરવ મળે છે, પૈસા ભેગા કરવાથી ગૌરવ ના મળે. જુઓ ને, વાદળાઓની સ્થિતિ ઊંચે છે અને સમુદ્રની સ્થિતિ નીચે છે. કેમ જે વાદળ વર્ષા દ્વારા પાણી આપે છે, જયારે સમુદ્ર સંગ્રહ કરે છે. સમુદ્ર સંગ્રહ કરે છે એટલે હેઠે જ રહેવાનો, વાદળ આપે છે એટલે એને ભગવાને ઊંચા ચડાવ્યા. જોયું, અદભુત વાત. વાલા ભક્તો, નારૂપન નાના સાંભળજો, ઓલો ગરીબ નાથ ભગત, એની સહાય કરવાની તો વાત એક બાજુ રહી, એના પોતાના ભેંસ વેચાના પૈસા માગ્યા, એમાં ગરમ થઈ ગયા અને નારૂપન ને દુભવા અને ગોપાલ સ્વામી દુખાણા. આહા, આવો અધિકાર માણસને બેભાન બનાવે છે. સ્વામીને સંકલ્પ થઈ ગયો કે આનો અધિકાર વયા જાવ. પછી બધું થયું તમે જાણો છો. અધિકાર ગયો અને સદાવ્રતમાંથી ખીચડી ખાતા થઈ ગયા વડોદરાના દિવાન, ભૂખા બોલી ગયા, ગરીબને જરાક દુભ્યા ત્યાં. વાલા ભક્તો, એક સફળ ઉદ્યોગપતિ નવી કાર લઈને પોતાની ધૂનમાં રસ્તા પર જતો હતો. કારમાં વાગતા સંગીત સાથે પોતાની ધૂનમાં આમ ડોલતો જતો. એક નાના બાળકે કાર થોભાવવા હાથ લંબાયો, રૂકો. પરંતુ સત્તા સંપત્તિ ને સફળતાના મદમાં શેઠે એની હામુંય ન જોઈ. મેરે ભાઈ, ધડાંગ લઈ ઈટનો ઘા શેઠના તરફ, ગાડીના દરવાજાના કાચ સાથે અથડાયો. તરત જ બ્રેક મારી શેઠે નીચે ઉતરીને જોયું, ઘા કરનારી નાના બાળકનું ગળું પકડીને બે તમાચા મેલ્યા. પછી કે ડોબા, ઈટનો ઘા કરી મારી નવી નકોર કારની કેવી રીતે દશા કરી, નુકસાન કોણ તારો બાપ ભોગવશે? ત્યારે રડતો દિન ભાવે બાળક એમ કે છે, સાહેબ મને માફ કરો, હું ક્યારનો મદદ માટે હાથ લંબાવ્યા કરું છું, કોઈ ગાડી ઊભી રાખતું નથી. મારો ભાઈ વ્હીલચેરમાંથી પડી ગયો છે, તે અપંગ છે, ઊભો થઈ શકતો નથી. હું એને ઊભો કરી શકું એટલી મારામાં શક્તિ નથી. એનું મોઢું ધૂળમાં ઘૂસી ગયું છે, હું એને ઉઠાવી શકતો નથી. જો કોઈની મદદ મળે તો. એટલું કહેતા બોલતા બાળક બચારો પોકે પોકે રડી પડ્યો. શેઠના મગજમાં દયાનો દરિયો પ્રગટ્યો અને ક્રોધનો જ્વાળામુખી શાંત થઈ ગયો. ક્યાં તારો ભાઈ, ચાલ બતાવો. છોકરાએ બાજુમાં જ પડેલો એનો ભાઈ બતાવ્યો. શેઠે તેને ઉઠાવીને તેની વ્હીલ ચેરમાં મૂક્યો, ખીચામાંથી રૂમાલ કાઢી એનું નાક સાફ કર્યું, મો વગેરે લૂસ્યું, કારમાંથી ફર્સ્ટ એડનું બોક્સ કાઢી મલમ પટ્ટી કરી આપી. ત્યારે તજ્ઞતા ના આંસુ સારતો બાળક કહે, ભગવાન તમારું ભલું કરે. નિર્દોષ બાળકના આશીષથી શેઠના હૈયામાં સાચી શાંતિની અનુભૂતિ થઈ. પછી શેઠે તે કાર ક્યારેય વેચી નહીં. વાલા ભક્તો, કાર તો ન વેચી, પણ એને ક્યારેય એ કારનો કાચ રિપેર કરાવ્યો નહીં, એવી અસર થઈ. કોઈ જ્યારે એને પૂછતું કે શેઠ તમે આટલા ધનવાન છો, ફૂટલો કાચ કેમ રાખો છો અને રિપેર કેમ કરતા નથી, ત્યારે શેઠ એને જવાબ દેતા કે સુખ અને સંપત્તિ કે સત્તા પામ્યા પછી જિંદગીમાં એટલી ઝડપથી ક્યારેય ચાલવું નહીં, અને હાવ બંધ બારણે ક્યારેય હાલવું નહીં, થોડીક સ્પીડ ધીમી રાખવી, એકાદું બારણું ખુલ્લું રાખવું, તાકે આપણને કોકનો અવાજ સંભળાય. પોતાનો અવાજ આપણને ન સંભળાય એટલે કોઈએ ઈંટનો ઘા ન કરવો પડે, કે બારણું ખુલ્લું હોય ને તો આપણને સંભળાય, કોઈ ઈંટનો ઘા ન કરવો પડે. પછી ધીમેથી એવું એ શેઠ કહેતા કે આંતરિક શાંતિ જોઈતી હોય તો અન્યના મદદ માટેનો હાથ સાંભળો, અને અન્યના મદદ માટેનો હાથ સંભળાય એમ જરાક તડબડે રાખો, દરવાજા બારી ખુલ્લી રાખો, અથવા ઈંટના ઘા ખાવા તૈયાર રહો. ધનવાનો દીનજનો ઉપર દયા કરતા રહે તો તેને ક્યારેય ફરી દુઃખ આવતું નથી ભાઈ, ક્યારેય નહીં. એક વાત બહુ સરસ છે, તમે ઘડીક માણસ બની જાઓ. ઉનાળાનો સમય હતો, એક ગરીબ વ્યક્તિને અતિ તરસ લાગેલી, બિચારો બજારમાં આમથી આમ ફાંફા મારે, તરસથી વ્યાકુળ, કોને કહેવું, ક્યાં પાણી માગવું, બધી બજાર સુમસામ હતી. એક દુકાન ખુલ્લી ભાળી ગયો, ત્યાં ગયા. શેઠ હિતાબ કિતાબ દુકાનમાં બેઠા બેઠા કરતા, ગરીબે તરસ્યા માણસે કીધું, શેઠજી તરસ બહુ લાગે છે, થોડું પાણી આપો ને. હમણાં માણસ આવશે તને પાણી આપશે. મારો માણસ બહાર ગયો છે, થોડી વાર ઉભો રે. પેલો ઉભો રહ્યો, 10 મિનિટ થઈ, બહુ તરસ લાગેલી. ફરીને કીધું, શેઠ ગળું સુકાય, થોડું પાણી આપો ને. શેઠ કે, હજી માણસ આવ્યો નથી, થોડી વાર ઉભો રે ને યાર. બીજી 15 મિનિટ થઈ, આને બિચારાને અકળામણ બહુ થઈ. વળી કીધું, શેઠ દયા કરો ને. શેઠ ખીજાણા, કેટલી વાર તને કહેવું કે માણસ આવશે એટલે તને પાણી આપશે. પછી ધીમે રહીને ગરીબ એટલું જ બોલ્યો તો, શેઠજી થોડીક વાર માટે તમે જ માણસ બની જાઓ ને. માણસ આવશે, માણસ. વાલા ભક્તો, આપણે ડોક્ટર બનીએ છીએ, વકીલ બનીએ છીએ, એન્જિનિયર બનીએ છીએ, શિક્ષક બનીએ છીએ, અધિકારી બનીએ છીએ, કર્મચારી બનીએ છીએ, ઉદ્યોગપતિ બનીએ છીએ, નેતા બનીએ છીએ, સંત બનીએ છીએ, આચાર્ય બનીએ છીએ, પરંતુ સાચા માણસ બનવું તેથી પણ વધુ જરૂરી છે, સૌથી વધુ જરૂરી છે. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, નિર્વસ્ત્રને વસ્ત્ર આપવા રૂપી દયા કરવી તે માનવતા છે. આ આજ્ઞામાં શ્રી હરિ આવી માનવતા શીખવાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાંભળો, એક શહેરમાં નાની એવી ઝૂંપડીમાં એક વૃદ્ધ તથા એનો પૌત્ર રહેતો હતો, પરિવારમાં બીજું કોઈ નહીં. એક સંધ્યાએ અચાનક પૌત્ર અકસ્માતમાં ઈજા પામ્યો, ગંભીર ઈજા પામ્યો. વૃદ્ધ દોડતા દોડતા દવાખાને ગયા, દવાખાનું બંધ હતું, નજીકમાં ડોક્ટરના ઘરે ગયા. ડોક્ટર વોલીબોલ રમતા, વૃદ્ધે પોતાના પૌત્રને બચાવવા આજીજી કરી રડી પડ્યો, પણ ડોક્ટર કે, અટાણે માથાકોટ ઘરમાં મારી રમતમાં ભંગ કરીને ડોક્ટર ન માન્યા. તરસોડીને ચાલી નીકળ્યા અને આ વૃદ્ધના દીકરાના દીકરાનું મૃત્યુ થઈ ગયું, ટ્રીટમેન્ટ ન મળવાથી. વૃદ્ધ બહુ દુઃખી થઈ ગયા, એકલા પડી ગયા. હોવ થોડા દિવસો પછી ડોક્ટરના પુત્રનો બર્થડે હતો ભાઈ, પાર્ટી જામી લ્યો, સમારોહ ચાલતો હતો, અને તે ડોક્ટરના દીકરાને સર્પ પાળવાનો બહુ શોખ, કાયમ તેના મોંમાં હાથ નાખે, આંગળી નાખે. મિત્રોની ઈચ્છાથી તે પાર્ટીમાં સર્પ ઘણા લાવેલા, અને એક સર્પના મોંમાં હાથ નાખ્યો અને સર્પ ખીજાણેલો ડંખ માર્યો અને ઝેર ચડ્યું, દોડા દોડી થઈ પડી. ડોક્ટરના હાથની વાત નહોતી આ ઝેર એને ઉતરે. રાતના 1 વાગે કોઈ સર્પનું ઝેર ઉતારનાર મળે તો સારું. સમાચાર મળ્યા કે નજીકમાં એક વૃદ્ધ રહે છે, તેનામાં એવી તાકાતને આવડ જ છે, ગમે એવો ઝેરી સર્પ કરડ્યો હોય તો એ ઝેર ઉતારવાનું જાણે છે. ત્યાં તપાસ કરાવી, વૃદ્ધ હૂતો હતો, એને જગાડ્યો. વાત કરતા ખ્યાલ આવ્યો કે તે એ વૃદ્ધ હતો કે જેના પૌત્રને ડોક્ટરે મદદ નહોતી કરી અને એનો છોકરો મરી ગયો હતો. આજ એ જ ડોક્ટરનો છોકરો મરવા પડ્યો છે અને આ વૃદ્ધની જરૂર પડી. ભાઈ વોલીબોલ રમવા મર્યા, આનો છોકરો ખોવાઈ ગયો. આજીજી કરી, વૃદ્ધને વાત યાદ આવી કે મારા છોકરો આને લઈને મર્યો છે, એનો છોકરો હવે મરવા તૈયાર થયો છે, મારી પાસે આજીજી કરે છે. વૃદ્ધને ઘડીક દાજ ચડી ગઈ, ન માન્યા, સમજ્યા. પછી ઓલા ઠાકીને જતા રહ્યા. પાછળથી વૃદ્ધને દયા આવી કે મારે એના જેવા નથી થવું, મારે એના જેવા નથી થવું. આ એક બહુ મોટી સમજણ છે કે મારે એના જેવા નથી થવું. જો આટલી સમજણ આપણને આવી જાય ને, આનંદ આનંદ થઈ જાય. પણ આપણે છે ને એ થોડોક એવો થાય કે આપણે એથી હવાયા, પછી એનાથી હવાયો, વળ ઉપર વળ ચડ્યા કરે, કોઈ દી વાંધા વસકા મટે જ નહીં. હવ બધા છે ને ન્યાય માઇક માઇક કરે, કોઈ જાતું કરે નહીં, પછી શાંતિ ક્યાંથી રહે? પાછળથી વૃદ્ધને દયા, વૃદ્ધ ઉપડ્યા, સામે ચાલીને એને ઘરે ગયા અને એના દીકરાનું ઝેર ઉતારી દીધું. મેરે ભાઈ બચી ગયો છોકરો. ભલા ભક્તો, આપણે જો આ આજ્ઞા ન પાળીએ ને બહુ દુઃખી થઈએ, અને આ આજ્ઞા આપણે નથી પાળતા એનું કારણ શું ખબર છે? સંકોચિત સ્વભાવ, સ્વાર્થી વલણ, અતિ લોભિયો સ્વભાવ, કોઈના કામમાં ન આવવું, કોઈનું કામ કરી દેવું પડે એને આપણે પોતે છેતરાઈ ગયા એવું માનનારા, કોઈના તરફથી મુશ્કેલી આવવાનો પાછો ભય રહે, અહંકારમાં જીવીએ, સત્તાનો ઘમંડ, એટલે આ આજ્ઞા ન પડે ભાઈ. હવે જો આજ્ઞા પાળવી હોય તેના ઉપાય એ છે, પોતાને તેની જગ્યાએ મૂકી જુઓ, તેના દુઃખનો વિચાર કરી જુઓ. માનવતા શીખી જવા હે, આજ્ઞા પડશે, આરામથી પડશે. બીજાએ આપણને કરેલી મદદનો વિચાર કરી તેમાંથી પ્રેરણા લેવી, મદદ કરવાના ફાયદા વિચારી તેવા દયાળુ લોકોનો સંગ વધારવો, સમય સમયે કાયમ એક સરખો કોઈ નહીં સમયસર રહેતો નથી, સમય બદલાયા કરે છે, માટે મારે પણ એના જેવી પરિસ્થિતિ આવશે ત્યારે મારે પણ બીજાની મદદ જોઈશે એ વાતનો ડર રાખી સૌને મદદ કરતા શીખવું ભાઈ. હવે એક વાત છેલ્લે, આ આજ્ઞાની મર્યાદા. આપણે ઊભા થવા લાકડી કોઈને આપીએ, મદદ કરીએ, પરંતુ એ માણસ એ મદદનો દુરુપયોગ કરે. આપી હોય લાકડી ઊભા થવાની, કોકને માથે ફટકારે. આવી રીતે જો દયાનો દુરુપયોગ થતો હોય તો તેના ઉપર દયા ન કરવી, પોતાની ક્ષમતા પ્રમાણે બીજા પર દયા કરવી, મદદ કરવી, ક્ષમતાથી બહાર ન કરવી, સંતો ભક્તોનો દ્રોહ કરનારની મદદ ન કરવી, કૃતજ્ઞની પર દયા ન કરવી, એવું શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે. કૃતજ્ઞની પર દયા ન કરવી, એના સંગનો ત્યાગ કરવો. વિશેષ વિવેક, બાઇબલમાં એમ કહ્યું છે, દયા અહંકારથી ન કરવી, એક હાથ દાન કરે તેનો બીજા હાથને ખ્યાલ ન આવે એમ મદદ કરવી, એમ દાન કરવું, જાહેરાત માટે નહીં. એક શેઠ હતા, એને દાનમાં ચેક આપ્યો, જોજો માણા કેવું કરે. પછી પેલા એ કીધું કે શેઠ, આ ચેકમાં આપણી સહી નથી, તા કે હું ગુપ્ત દાન કરું છું, નામમાં માનતો નથી. હોય ને માથા ભારે. ભલા ભક્તો, મુંબઈના કરમસિંહ દામજીએ ખૂબ દાન આપ્યું સંપ્રદાયમાં. મુંબઈમાં ત્રીજા ભોયવાડામાં આપણું જે લક્ષ્મીનારાયણ દેવનું સ્વામિનારાયણનું મંદિર છે એમાં એનો જ ફાળો છે, પણ એને ક્યાંય નામ ન લખાવ્યું. એકવાર કવિ માવદાનજીએ એમને પૂછ્યું કે કરમસિંહભાઈ, તમે આટલા આટલા દાન આપ્યા પણ કોઈ જગ્યાએ તમારી તકતી કેમ નથી મરાવતા, નામ કેમ નથી લખાવતા? ત્યારે કરમસિંહ દામજી એમ કીધું હતું કે કવિરાજ, ભગવાને મને જે આપ્યું છે એની ક્યાંય ભગવાને તકતી મારીશ કે મેં કરમસિંહ દામજીને આટલા આપ્યા છે? નથી મેં તો કે મને આપનારા મારા પ્રભુ ગુપ્ત રહ્યા છે, એને પોતાનું નામ ક્યાંય નોંધાયું નથી, તો મારે કેમ લખાવાય? મને તો કોકનું આપેલું છે, ભગવાનનું આપેલું એને પાછું આપું છું, હું તો નિમિત્ત માત્ર છું. આવું બોલેલા કરતા પણ હું પોતાનું ન માનવું, નહીં તો અહમ અને બંધન બે થાય, ભગવાનનું માનવું. ભરતજીએ મુરગલીના બચ્ચા પર દયા કરી અને આ બચ્ચાનો રક્ષક હું જ છું એવું અહમ આવ્યું, પછી તરત જ દયાવસાત બંધન થઈ ગયું. આવું ન કરો. ગોપાલ સ્વામી એવું કહેતા કે દયા બે પ્રકારની છે, એક દયા આ લોકમાં દેહ કરીને સુખ્યો રહે એવી દયા કરવી, તે દયાએ કરીને તો એ જીવનું પરલોક બગડે ને એને બંધન થાય, એ લૌકિક દયા કહેવાય, એનું ખ્યાલ રાખીને કરવી, ન કરવી એવું નહીં. બીજા નંબરની દયા, દેહ તથા દેહ સંબંધી પદાર્થને, દેહના સંબંધી તથા આ લોકથી આરંભીને પ્રકૃતિ પુરુષ પર્યંત ક્યાંય પણ પ્રીતિ ન રહેવા દે, ને એ સર્વને વિશેથી પ્રીતિ તોડાવીને એક ભગવાનને વિશે કોઈને પ્રીતિ કરાવી નાખવી, પછી ભગવાનના સ્વરૂપમાં એને જોડી દેવો, એવી જે દયા કરવી એ શ્રેષ્ઠ દયા છે ને બીજા નંબરની દયા છે. એવી દયા તો ભગવાન તથા મોટા એકાંતિક સાધુને વિશે હોય કે છે, બીજા માણસ આવી દયા ન કરી શકે, તે અલૌકિક દયા કહેવાય. એવી રીતે દયામાં પણ ફેર છે ભાઈ.
આટલી આ છેલ્લી વાત. હવે છેલ્લે શ્લોક નું ગાન કરી લઈએ. કર્તવ્ય દ્વારકા મુખ્ય તીર્થ યાત્રા યથાવિધિ. કર્તવ્ય દ્વારકા મુખ્ય તીર્થ યાત્રા યથાવિધિ. સર્વૈરપિ યથાશક્તિ સર્વૈરપિ યથાશક્તિ ભાવ્યં દિનેષુ વત્સલૈ ભાવ્યં દિનેષુ વત્સલૈ ભાવ્યં દિનેષુ વત્સલૈ ભાવ્યં દિનેષુ વત્સલૈ. સહજાનંદ સ્વામી મહારાજ ની જય.
અમદાવાદ વાળા ડોડિયા યોગેશ અને ધર્મેશ ભૂંગાણી જલ્દી દોડો.
જય સોમનાથ ગુરુજી. ગુરુજી આ મદદ કરવા વિશે જે વાત આવી ને એનો એક મારો અનુભવ છે એ મારે કહેવો છે. આપણે 2008 જ્યારે મંદી આવી ને ત્યારે આપણે એમ બહુ મોટી નુકસાની કરી હતી શેર બજારમાં. તો આપણે રાજુભાઈ વંજીભાઈ ખોપાળા રહ્યા ને એને ખબર પડી કે અમે નુકસાની કરી છે એટલે એને મને બોલાયો એમની ઓફિસે. પપ્પુભાઈ હતા સાથે એટલે એમને કીધું કે મને ખબર પડી છે તમે નુકસાની કરી છે એટલે તમે ચિંતા નહીં કરતા હું પૈસા ભરી દઈ શકે. પણ એક શરત, તમારે કોઈને કહેવાનું નહીં. તમારે ક્યારેય કોઈને નહીં કહેવાનું. અને તે દિવસે એમને 6 લાખ રૂપિયા મને આપ્યા હતા. અને એમની આંખમાં મેં એક વ્યક્તિને જોયા હતા ગુરુજી. એ આપણે ઓલું કંઈક સાખી ગુરુજી બોલે છે એટલે દેવત હારન ઓર હે ઓર
દેવન હાર ઓર હે જો દેવત હે દિન રેન લોક ભરમ હમપે કરે ઇસલીએ નીચે નેન રહીમન.
એ વ્યક્તિને રાજુભાઈના માં મેં જોયા હતા એને આપ્યા પણ એનો એને કોઈ વજન કે ભાર નહોતો.
સાબાશ સાબાશ વંજીભાઈ ને કે એમને ભગવાને આવો દીકરો.
ગુરુજી પૈસા જે મદદ કરે ને ગુરુજી એનો વર્ટ અને એ આખી વસ્તુ પછી અલગ હોય. ભાઈ એના મેં જોયું નથી ક્યારેય.
વર્ટ દેનારાનો વર્ટ બહુ ભારે હોય છે મેં જોયેલો.
મદદ કર્યા પછી પણ એ
તોડી નાખે. મદદ કર્યા પછી
બીજાને કે સામે આપણને રસ્તે મળે ને તો આપણે શેરી બદલવી પડે. પણ એ વ્યક્તિમાં એવું જોયું છે મેં ગુરુજી કે આપણે જે રસ્તે હાલ આવતા હોય ને તો સામેથી એ આવતા હોય એ શેરી બદલી નાખે
કે આને શરમ થાય.
એને એમ લાગે કે હું એને સામા મળીશ તો એને શરમ લાગશે એમ.
આવા સત્સંગી થવું એ જ આ શિબિર નું ફળ છે ભાઈ. સાંભળ્યું? આને સાચો સત્સંગ કહેવાય, આને સાચી શિબિર કરી કહેવાય, આને સાચી આત્મીય સભા કરી કહેવાય. આનું જ નામ સાચો સંપ્રદાય. બાકી જાજા માણા ભેગા થાય ને ખાઈ પીને ખૂંદી ખાય એ કાંઈ સંપ્રદાય કે સત્સંગ સત્સંગી ન કહેવાય.
અને ગુરુજી એક હવે અગત્યની વાત એ છે કે જ્યારે આપણે સગવડતા થઈ અને મેં એને ફોન કર્યો કે રાજુભાઈ મારે હવે તમારા પૈસા દઈ દેવા છે. મેં તમારા પૈસા 2 વર્ષ વાપરી હવે મારે સગવડતા થઈ ગઈ. તો કે ના ના તમે વાપરો મારે કાંઈ જરૂર નહીં. પણ મેં કહે હવે મારે છે અને મારે હવે તમને દઈ દેવા છે. તો કે તો તમારે 1.5 લાખ દેવાના છે. અરે મેં કીધું મેં તો 600 લીધા છે તમારી પાસે અને 1.5 લાખ કઈ રીતે? તો 1.5 જ દેવાના નીકળે હિસાબ જ એ થાય. મેં કે હિસાબ ક્યાંથી? મેં વ્યાજ ગણો તો એ કેટલું થાય? એટલે વ્યાજ તો તમે માગતા લેતા નથી ને 450 ઓછા લ્યો છો. તો મને કે મેં તમારા નામે એક શેર બજારમાં સોદો કર્યો હતો કે શેર લીધા તમારા નામે એમાં 4.5 લાખ નો નફો થયો એટલે એ ઓછા એમ. મેં કીધું એ નફો થયો એ તમારો ગણાય, મારો થોડો ગણાય કે મારા નામે. નહીં નહીં કે મેં તમારા નામે જ લીધા હતા કે નફો થાય નુકસાની તમારી એટલે 4.5 લાખ રૂપિયા બાદ કરીને તમારે 1.5 દેવાના છે મને. મેં પછી પપ્પુભાઈને બોલાવ્યા. મેં કીધું આ રાજુભાઈ આમ કે તકે ના ના મને ખ્યાલ છે એને કહ્યું. પણ મેં કે એવું ન હાલે મારે દેવાનું. તો એને ધરાહાર ન લીધા પૈસા, 150 જ લીધા મારી પાસે.
ઓહો ધન્યવાદ ધન્યવાદ
ધન્યવાદ.
ગુરુજી અમારા અમદાવાદમાં ગૌતમભાઈ છે, ગૌતમ પટેલ, એમનો એક પ્રસંગ છે. એ એકવાર અમદાવાદમાં ઓફિસે જઈ રહ્યા તો રિક્ષામાં બેઠા તો રિક્ષાવાળો આમ રિક્ષા ચલાવતા ચલાવતા રોતો હતો. પછી ગૌતમભાઈ એને પૂછ્યું કે ભાઈ કેમ રડેશ? તાકે ભાઈ મારે બહુ મુશ્કેલી છે, મારો દીકરો અત્યારે દવાખાનામાં એના છેલ્લા શ્વાસો ગણે છે, મરવા પડ્યો છે, મારી પાસે પૈસા નથી, સવારનો અહીંયા ફેરા માટે નીકળો છું, જો હું બપોર સુધીમાં દવાખાને ન પહોંચું પૈસા લઈને તો મારો દીકરો એનું મોઢું નહીં જોઉં. તો પછી ગૌતમ ભગતને એટલે એના ઉપર દયા આવી તો એમની પાસે ખીચામાં જેટલા પૈસા હતા ને બધા એને આપી દીધા, ખાલી ભાડાના રાખ્યા. પછી એ ભાઈ ગૌતમ ભગત ત્યાંથી નીચે ઉતરી ગયા અને ભાડા રિક્ષા બીજી રિક્ષામાં જતા રહ્યા. અને એ ભાઈ પૈસા લઈ અને દવાખાના ગયો, એને ટ્રીટમેન્ટ કરાવી, પણ પછી પાછળથી એનો ફોન આવ્યો ગૌતમ ભગત ઉપર કે ભાઈ મારો દીકરો અત્યારે ખલાસ થઈ ગયો છે, તમારા પૈસા હું તમને પાછા આપી દઉં. તો ભગતે પછી કીધું ના ના ભાઈ, પૈસા મારા પાછા જોતવા નથી, તમારે પાસે રાખજો. આવો એક પ્રસંગ હતો.
સરસ સરસ સરસ, ધન્યવાદ. ભાઈ દિનેશ વત્સલ સહજાનંદ સ્વામી મહારાજની.